भगवते वासुदेवाय।
ॐ नमो भगवते वासुदेवाय।
ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय
नमो भगवते वासुदेवाय।
नारायणं नमस्कृत्य
नरं चैव
नरोत्तमम् देवीं सरस्वती व्यासं
देवीं सरस्वती व्यासं
ततो जय मुदीरये
ततो जय मुदीरये।
नष्टप्रायेषु भद्रेषु
नष्टप्रायेषु अभद्रेषु
नित्यं भागवत सेवया
नित्यं भागवत सेवया।
भगवती उत्तम श्लोके
भगवती उत्तम श्लोके
भवति नाश किम्
भक्ति भवति नाश किम्।
श्री गुरुवे गौरचन्द्राय भक्ताय
कृष्णाय कृष्ण भक्ताय
तद्भक्ताय नमो नमः
तद्भक्ताय नमो नमः।
जय श्री कृष्ण चैतन्य
जय श्री कृष्ण चैतन्य
गदाधर
श्री अद्वैत गदाधर
श्रीवासादि गौर भक्तवृंद
श्रीवासादि गौर भक्तवृंद।
हरे कृष्णा
हरे कृष्णा हरे कृष्णा
मंगल हरि नाम संकीर्तन की जय। ग्रंथराज श्रीमद भागवतम की जय। श्रील प्रभुपाद की जय। निताई गौर प्रेमनंदे हरि हरि बो। यम ब्रह्मा वरुण रुद्र मरुतं स्तुन्वन्ति दिव्येस्तवे वेदे सांग पदक्रमो उपनिषदे गायन्ति यम सामगा ध्यानावस्थित गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यास्तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः। हरे कृष्ण। भगवान श्री कृष्णचंद्र ने दिव्य लीला पोताना स्वधाम गोलोक वृंदावन में नित्य चालती रहे। तो भगवान नी लीला नित्य छे अने भगवान नु स्वरूप ज भागवतम छे। तो कोई पण लीला कोई पण कथा गमे त्यारे कही शकाय। अने सुखदेव जी ए तो कीधु के आ एक एवं मधुर फल छे जेमा खाली रस ज छे। दुनिया में केटलाय प्रकारना फल फ्रूट छे पण जेमा गोटली न होय ठळियो न होय छाल न होय एवं न बने। नाना मोटा गोटली ठळिया होय जाडी पातळी छाल होय खाटा मीठा तुरा कड़वा आदि पण विकारो होय बधा फळ मीठा होय एवं नथी। पण श्रीमद भागवतम एवं फळ छे કે જેમાં ગોટલી નથી ઠળિયા નથી છાલ નથી કાંઈ ફળનું જ રસનું ફળ છે। અને એટલા માટે ગમે ન્યાથી ચાખો મીઠું છે મધુર કારણ કે મધુરાધિપતિ અખિલમ મધુરમ એ ભગવાન શ્રી કૃષ્ણનું સાક્ષાત સ્વરૂપ છે। એટલા માટે ભગવાનની લીલા અનંત કોટી બ્રહ્માંડમાં નિત્ય ચાલતી રહે છે। ઘણી વખત વૈષ્ણવોને મનની અંદર એવા કૌતૂહલ રહ્યા કરે કે કેમ ક્યારેક આઠમો સ્કંધ ક્યારેક છઠ્ઠો સ્કંધ ક્યારેક પાંચમો સ્કંધ ક્યારેક આમ ક્યારેક તેમ। ભગવાનની લીલા જેવી છે ક્યારે એના કયા ભક્ત પુકારે ને કયો અવતાર લે એનું નક્કી નથી। અત્યારે ચૈતન્ય મહાપ્રભુનો અવતાર થયો કળિયુગમાં 525 વર્ષ થયા આ બ્રહ્માંડની વાત છે। આમાં તો અનંત કોટી બ્રહ્માંડ છે ને રામ અવતાર ચાલતો હશે દ્વાપર હોય બીજે મત્સ્ય અવતાર ચાલતો હશે। ભગવાનના અનંત કોટી અવતારો અનંત કોટી બ્રહ્માંડમાં નિત્ય છે પ્રગટ થતા રહે છે। એટલા માટે ભાગવતની લીલામાં કોઈ ક્રમ અપેક્ષિત નથી। હા ભાગવતના જે સ્કંધો ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપની સાથે એમની સરખામણી કરી છે। સુખદેવજી કૃષ્ણ લીલા શ્રીમદ ભાગવતમમાં ઋતુઓના આધારે ગાય છે। ગ્રીષ્મ ઋતુ પછી વસંત પછી હેમંત શિશિર પણ એમાં એક ક્રમ ભેદ થાય છે। એટલા માટે ભગવાનની આ પવિત્ર લીલાને પ્રેમથી સાંભળવી જોઈએ। આ એક અમૃત છે कृष्ण कथा अमृत। स्वर्गीय अमृत जे समुद्र मंथन माथी निकळ्यो ए देवताओने सुलभ छे, बीजा कोई ने नहीं। पृथ्वी वाला ने तो ये अमृत जोयु ही नहीं। कोई मीठी मधुर वस्तु होय तो एम के अमृत जेवु, पण अमृत केवु चाख्यु छे कोई दी, जोयु छे, कोई अनुभव नहीं। पृथ्वी ना जीवो ने अमृत नो टेस्ट खबर नहीं। अने स्वर्ग नो देवताओं नो अमृत जेनी उत्पत्ति मा झगड़ा कलह क्लेश हता थया प्रमाण छे इतिहास। स्वर्गीय अमृत दीर्घ जीवन आपे, पण आ कृष्ण कथा अमृत दिव्य जीवन आपे। એટલા માટે તો શ્રી સુત ગોસ્વામી કહે છે કે સુખદેવ ગોસ્વામીએ કહી દીધું, ક્વ કાચ ક્વ મણિ મહાન, કાચ સાથે મણિની તુલના ન થાય એમ સ્વર્ગના અમૃત સાથે કૃષ્ણ કથા અમૃતની સુધાની પિયુષની તુલના ન થાય। એક વખત વિદ્વાનોની સભા ભરાણી, શાસ્ત્રના મર્મજ્ઞ તત્વજ્ઞ મનીષી બધા ભેગા થયા અને વિદ્વાનોની સભામાં શાસ્ત્રાર્થ થતો હતો। તો એકે કીધું કે જ્યારે હોય ત્યારે અમૃતની તુલના, મધુર વસ્તુની તુલના અમૃત સાથે કરો છો, અમૃતને કોઈએ જોયું અથવા અમૃતને કોઈએ ટેસ્ટ કર્યો? કેવલ વાણીમાં શબ્દમાં અમૃત 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 બધા કરો છો, ક અમૃત યતી, ક્યાં છે અમૃત? વિદ્વાનો બધા ચર્ચા કરે એનો પ્રશ્ન છે, ક્યાં છે અમૃત? તો એક વિદ્વાને કીધું, અબધો અમૃત સમુદ્રમાં છે। બધા કે સમુદ્રમાં છે એમ તમે પ્રમાણ આપો, પ્રમાણ શ્રીમદ ભાગવતમ છે, પ્રમાણ રામાયણ છે, પ્રમાણ મહાભારત છે, બધે સમુદ્ર મંથનની વિસ્તારથી કે સંક્ષેપમાં કથા તો છે જ, અને બધા જાણે છે કે અમૃત સમુદ્રમાંથી નીકળ્યું તો એમાં અમૃત છે। તો બીજા વિદ્વાન કે નહીં, વિધો જો આ વિદ્વાનો છે ને લાંબુ ન બોલે, શબ્દની માત્રા હોય ને, માત્રા સમજો છો ને, કને રસવાઈ કી, કને એક માત્ર કે, બે કઈ, લીટો ને કો, આ માત્રા કહેવાય, એક માત્રા પણ ઓછી થઈ જાય ને તો છોકરાનો જન્મ થયો એટલું સુખ માને આ વિદ્વાન। એક માત્રા પણ ઓછી યુઝ કરવામાં આવે શબ્દમાં તો એને એટલો આનંદ થાય કે અમારે એના પુત્ર જન્મ્યો છે। વિદ્વાનોની સભામાં સૂત્રમાં વાત થાય, બીજા એ આંગળી ઊંચીને કરીને એક જ કીધું, વિધો, આપણને થયો ઈ હું વિધો, ચંદ્રમાને વિધુ કહે છે સંસ્કૃતમાં, ચંદ્રમા જે આકાશમાં છે એ કે ચંદ્રમામાં અમૃત છે। તો બધાએ કીધું, કઈ રીતે, પ્રમાણ આપો, ચંદ્રમાની શીતળ અમૃતમય કિરણો વનસ્પતિઓમાં રસનું પોષણ કરે છે, સોમો ભૂત્વા રસાત્મકમ, ગીતામાં કૃષ્ણ કહે છે। આખા જીવ સમૂહને શીતળતા પ્રદાન કરે છે, એટલા માટે આનંદનો અનુભવ અમૃત જેવો થાય છે। ચંદ્રમાનું એક બીજું નામ છે સુધાંશુ, સુધા એટલે અમૃત અને અંશ એટલે કિરણો, સુધાંશુ અમૃતના કિરણો રસમય ફેલાવે પ્રસરાવે એટલા માટે ચંદ્રમાને સુધાંશુ કહે છે। તો વિધો, પ્રમાણ આપ્યું કે કિરણો ફેલાવે, તો ત્રીજાએ આંગળી ઊંચી કરી, નહીં, વધુ મુખે, વધુ એટલે વિદ્યા વધુ આવે છે ને, વધુ શબ્દ કોને કહેવાય? આપણા ગુજરાતી દેહાતી ભાષામાં નવી પરણેલી સુંદર કન્યા વહુ રૂપે આવે ઘરમાં એટલે એને વધુ કે કુલ વધુ, ગૃહ વધુ હે ને, તો સુંદર રમણીય નારીના મુખે હોઠમાં અમૃત છે, જો વિદ્વાનોની આ સભા છે, સુંદર નારીઓના સ્ત્રીઓમાં ઓઠની અધરોમાં અમૃત છે, અધરામૃતમ શબ્દ આવે છે વેદોમાં, કે નારીઓના મુખે અમૃત છે. તો ચોથાએ કીધું નહીં, ફણીના અગ્રણે, ફણી એટલે જે ફેણવાળા હોય, ફેણવાળા નાગ, તો નાગના મણીમાં અમૃત છે. આવી રીતે ચર્ચા પ્રારંભ થઈ. ક્યાં છે અમૃત? બધા એક પછી એક મીંડ્યા, કેવા અહીંયા છે, અહીંયા છે, એના એની રીતે પ્રમાણ આપવા મીંડ્યા. પણ વિદ્વાનો બહુ હોશિયાર હોય, એને ખંડન પણ પ્રારંભ કર્યું. પેલા એ કીધું હતું કે અબ્ધો અમૃત, સમુદ્રમાં તમે કહો છો અમૃત છે, તો એનું ખંડન છે કે સમુદ્ર ખારો છે. જો અમૃત હોય તો ખારું ન હોવું જોઈએ. અમૃતની વાત તો મધુરતા રે હંમેશા સરખાણી. તો અમૃત સમુદ્રમાં નથી, કારણ કે સમુદ્રમાં અમૃત હોત તો સમુદ્ર મીઠો હોવો જોઈએ, ખારો નહીં. તો બીજા કે ચંદ્રમામાં અમૃત છે, મારું તો સાચું છે. ચંદ્રમામાં અમૃત હોય તો ચંદ્રમા ક્ષય ન થવો જોઈએ. અમાવસ્યાથી ચાલુ થાય તો જોવામાં આવે છે કે ચંદ્રમા ઘટતો જાય, ક્ષય, એમાં ક્ષીણતા આવતી જાય છે. અમૃત નો એક સ્વભાવ છે કે એનું જે આયુષ્ય હોય, એનું જે સ્વરૂપ હોય, એમાં ક્ષીણતા ના આપે, અમરત્વ આપે છે. તો ચંદ્રમામાં નથી, કારણ કે ચંદ્રમા ઘટી જાય છે, ચંદ્રમાનું તેજ ઘટી જાય, ચંદ્રમાના કિરણો ઘટી જાય, ચંદ્રમાનો જે ગોળો છે એનો આકાર પણ ઘટી જાય. અમૃતના લક્ષણો નથી. ઘણા કે વધુ મૂકે વહુના મોઢામાં અધરોમાં અમૃત છે, એ વાત પણ ખોટી. જો એના મોઢે અમૃત હોત તો એનો પતિ નો મરે, મરી જાય છે, મરી જાય છે. નાગના ફણમાં તમે કહો છો અમૃત છે, ત્યાં પણ અમૃત નથી. નહીં તો નાગના મુખમાં અમૃત હોય ને ઝેર હોય. તો ક્યાં છે વાસ્તવિક અમૃત? પેલા બધાની વાત ઓકે થઈ, પણ વિદ્વાનોમાં વિદ્વાન હોય એ વાત, બધી વાત મેં ખંડન કરી. તો કે છે કે અમૃત નો આભાસ ચંદ્રમામાં છે, અમૃત નો આભાસ શેરડીમાં છે, અમૃત નો આભાસ વધુના હોઠ ઉપર છે, અમૃત નો આભાસ આ જે વાત કરીને છે, પણ અમૃત પૂર્ણ રૂપે છે એ ન ગણી શકાય. તો કે છે સર્ગે સુધા વસતી નો, એક પગજી ઉભા થઈને કીધું કે હવે તેમ બધા મૂંગાઈ રહ્યો, સ્વર્ગમાં અમૃત છે. કારણ કે અમૃત સમુદ્રમાંથી નીકળ્યું હતું અને બધા દેવતાઓ એને સ્વર્ગમાં લઈ ગયા છે, એટલે હવે વાત પૂરી થાય છે કે અમૃત સ્વર્ગમાં પીડ્યું છે, ત્યાંના લોકો પીવે છે, આવું પ્રમાણ ભાગવતમાં છે. તો ત્યાં કોક ઇસ્કોનના ભગતે હોય ને ઉભા થઈને કે સ્વર્ગમાં પણ અમૃત નથી, લે કેમ? જો સ્વર્ગમાં અમૃત હોત તો કૃષ્ણચંદ્ર ગીતામાં કહે છે શિણે પુણ્ય મૃત્યુ લોકે વસંતી, અમૃત પીનારા વ્યક્તિઓ પણ કેમ મૃત્યુ લોકમાં ફરીને મરીને આવે છે? સ્વર્ગમાં જાય જે વ્યક્તિએ પુણ્ય કર્યા હોય, અને પુણ્ય પૂરું થાય એટલે સ્વર્ગમાંથી એનું પતન થાય. તો અમૃત પીનારા મરી જાય અથવા સ્વર્ગમાંથી એના પુણ્ય પણ ઓછા થઈ જાય અને શરીર પણ ત્યાગવું પડે, એનો અર્થ એ છે કે સ્વર્ગમાં પણ અમૃત નથી. શારાત શયાત પતિમુખત્વાત અલસ્ય પાતાત, બધી વાત ખોટી કરતી વખતે કહે છે. તો પછી વાત કરો કે તમે હવે કહો કે અમૃત ક્યાં છે? ત્યારે એ વૈષ્ણવે કીધું કંઠે સુધા વસયતી ભગવત જનાના, વાસ્તવમાં અમૃત ભગવાન શ્રી કૃષ્ણના ભક્તના મુખમાં છે, જેથી અમૃત કથા રસનું આસ્વાદન કરી અને જીવોને પરમ ગતિ પ્રદાન કરે છે. વાસ્તવિક અમૃત વૈષ્ણવોના મુખે છે, કારણ કે એના મુખમાં કૃષ્ણ કથા અમૃત હોય છે. અને અનુભવ હશે, ગમે એવો વ્યક્તિ ચિંતામાં હોય, દુઃખમાં હોય, જ્યારે વૈષ્ણવના મુખે કૃષ્ણ કથા રસને પીવે ને, એને તત્કાલ શાંતિ મળે છે, સંતોષનો અનુભવ થાય છે, આનંદની લહેરો એના ચિત્તમાં પ્રગટ થવા માંડે છે. કારણ કે આ ભક્તનો પ્રભાવ સ્વાભાવિક છે. એટલા માટે કહે છે ક્ષણાર્ધમ શેમાર્ધમ પીવત સુખમુખ અમૃત ગાથા. અડધા ક્ષણ માટે પણ શેમાર્થમ પોતાનું ક્ષેમ મંગલ ઈચ્છતા હોવ તો સુખદેવજીના મુખેથી જે આ ભાગવત રૂપી કથા અમૃત કૃષ્ણનો નીકળ્યું છે એને પીવત, એને પીવો. કેટલી સુંદર વાત છે આ બધી, અને આપણને એનો અનુભવ પણ છે આપણી શક્તિ બુદ્ધિ પ્રમાણે. પણ વિચારણીય છે બે વાતો સૂત્ર રૂપમાં. એક તો કંઠે સુધા વસયતી ભગવત જનાના, ભક્તોના કંઠમાં સુધા એટલે અમૃત વાસ્તવમાં છે, અને એટલા માટે ક્ષણાર્ધમ શેમાર્થમ અડધા ક્ષણ માટે પણ ભલે મળી જાય. પોતાનું મંગલ કરવું હોય તો સુખમુખાત અમૃત પીવું પડશે. આ વાત વ્યાસજીએ શરૂઆતમાં જ મંગલાચરણમાં કીધી પ્રથમ સ્કંદમાં. એટલા માટે ભૂરી સદભાગ્યને પાત્ર એ વ્યક્તિઓ છે જે કૃષ્ણ કથા અમૃત રસને પીવે છે. ભગવાન શ્રી કૃષ્ણ એટલા માટે તો આ બધી દિવ્ય લીલાઓ કરી છે. દક્ષિણ ભારતમાં એક મહાન સંત થયા શ્રી જગન્નાથ. ઓડિશાના સ્વામી ચાર ધામમાંનું એક ધામ જગન્નાથપુરી. નારદજીની પ્રાર્થનાથી ઈજ દ્વારિકાધીશ કૃષ્ણ રોહિણી માતાના મુખેથી કૃષ્ણ કથા સ્વયંનું અમૃત કૃષ્ણ કર્ણામૃત સાંભળતા, બ્રજની લીલાઓને સાંભળતા સાંભળતા અષ્ટ મહાભાવ વિકાર ઉત્પન્ન થઈ અને એમની આંખો મોટી થઈ ગઈ, હાથ અંદર વયા ગયા, પગ એકદમ ગાયબ થઈ ગયા. આ મહા અષ્ટ વિકાર જેને કહેવાય રોમાંચ કંપાસુર તરંગ. શ્રી નારદજીએ કીધું કે આવું દયાનું પ્રેમાળ મૂર્તિ સ્વરૂપ કૃષ્ણ કથા અમૃત રસ પાનમય સ્વરૂપ તમે કળિયુગના જીવોના મુક્તિ ઉદ્ધાર માટે પ્રગટ કરો. ભગવાને નારદને વચન આપ્યું અને દારૂ બ્રહ્મના રૂપે પ્રગટ થયા જગન્નાથપુરીમાં. ઈજ કૃષ્ણ જગન્નાથ બન્યા બલદેવ અને બહેન સુભદ્રા સાથે. બોલો જગન્નાથ બલદેવ સુભદ્રા મૈયા ઘી, પુરુષોત્તમ શ્રેત્ર શ્રી જગન્નાથપુરી ધામ ઘી. અને ઈ જગન્નાથજીના એક પ્રેમી ભક્ત હતા જે વીરપુર જિલ્લામાં રહેતા હતા. ભોજદેવ અને વામાદેવીના પુત્ર જેને આખું વૈષ્ણવ જગત જયદેવ ગોસ્વામીના નામેથી જાણે. જયદેવ ગોસ્વામી પરમ વિરક્ત હતા, અતિ દયાળુ સંત હતા. કૃષ્ણના પ્રત્યે ભક્તિમાં એમની અદ્ભુત અલૌકિક અને અદ્વિતીય નિષ્ઠા હતી. માતા પિતાનું બાળપણમાં અવસાન થઈ ગયું. જયદેવ ગોસ્વામીએ જે ગ્રંથો લખ્યા છે એ ગ્રંથોમાં એક ગ્રંથ છે શ્રી ગીત ગોવિંદ. વૈષ્ણવ જગતમાં પ્રસિદ્ધ ગ્રંથ છે જેમાં વૃંદાવનેશ્વર અને વૃંદાવનેશ્વરી, રાસેશ્વર અને રાસેશ્વરી, નિકુંજેશ્વર નિકુંજેશ્વરીની શ્રીંગાર રસની માધુર્ય રસની સચિદાનંદમય સ્વરૂપ દિવ્ય લીલાનું વર્ણન છે જ્યાં કોઈ જીવનો કે દેવતાઓનો પ્રવેશ નથી. અને નિકુંજની લીલાનું રહસ્ય જયદેવ ગોસ્વામીએ પોતાના ગ્રંથ ગીત ગોવિંદમાં પ્રસ્તુત કર્યું. ગીત ગોવિંદ બહુ પ્રસિદ્ધ ગ્રંથ છે. જગન્નાથજીને ગીત ગોવિંદની લીલા કથા સાંભળવામાં એટલો રસ હતો કે મુસલમાન વ્યક્તિ ઘોડા ઉપર ગીત ગોવિંદના શ્લોકો ગાતો ગાતો જાતો હતો તો જગન્નાથ ભગવાન મંદિર છોડી અને ઊંધા પગે ઘોડાની આ કે ઊંધા ઊંધા માલે. જેવી રીતે વાલખિલ્ય 60,000 ઋષિ મુનિઓ ગાયત્રી આદિ 7 છંદો રૂપી બનેલા ઘોડાના અરુણી નામનો સારથી જયારે સૂર્યદેવનો એ વિશાળ રથ હાંકે ત્યારે એ ઋષિ મુનિઓ અવળા હાલે સંકીર્તન કરતા કરતા સૂર્યને જોતા જોતા. એમાં અવળા અવળા જગન્નાથજી હાલતા હતા ગીત ગોવિંદ સાંભળવા માટે. એક નાની એવી 5-7 વર્ષની દીકરી જગન્નાથ મંદિરમાં રીંગણાનું ખેતર હતું, રીંગણાની વાડી હતી છોડવાની, અને ના એ રીંગણાના માલણની દીકરી એ જગન્નાથજીને સેવામાં ગીત ગોવિંદ ગાતી ગાતી વીણતી હતી. તો જગન્નાથજી સાંભળવા ન્યા વૈયા ગયા. પૂજારીએ પટ ખોલ્યા તો ભગવાન અંતર્યામી તો ફટાફટ આવીને ત્યાં બેસી ગયા. પણ દરવાજામાં પૂજારી જોવે તો કપડા જગન્નાથજીના ફાટેલા. પૂજારીને થયું કોણે આવું કર્યું, અંદર કોઈ ગરી ગયો તો કે શું મંદિરમાં? પણ ભગવાન જગન્નાથજી એટલા દયાળુ છે કે એમના પંડાઓ સાથે પ્રત્યક્ષ વાત કરે. ક્યાં આ ક્યાં ક્યાંથી આવું થયું? હોરંગ રસિયા ક્યાં રમી આવ્યા, ક્યાં જઈ આવ્યા? તો જોવે એ ફાટેલું જે કપડું હતું ને આ રીંગણાની વાડીમાં એક છોડવા કાંટાના રીંગણા કાંટા હોય ને એમાં ભરાઈ ગયું. તો કે તમે ન્યા હું કામ ગયા તા રીંગણા ખાવા? કે રીંગણા ખાવા કોણ જાય, હું તો ગીત ગોવિંદ સાંભળવા ગયો હતો જે માલણની દીકરી ગાતી હતી. મને ગીત ગોવિંદ એટલું પ્રિય છે. રાજા લક્ષ્મણ સેન ઓરિસ્સાનો એ વખતે એનાઉન્સ કરે કે જગન્નાથ મંદિરમાં ગીત ગોવિંદ સિવાય બીજા કોઈ ગ્રંથ નહીં ગવાય, ગીત ગોવિંદ જ ગવાશે બસ. જગન્નાથજીને એટલું પ્રિય હતું ગીત ગોવિંદ. અને આ વાત આપણા ગુજરાતની એક નાની એવી મહિલા, ઉંમરમાં નાના હતા પણ ભક્તિમાં હાયર, ગંગા સતીના નામે આખું વિશ્વ જેને જાણે, અમુક એના રચનામત પદનામત ભજનો આજે પણ સાહિત્યકારો અને વૈષ્ણવો ગાય, અને એમના શિષ્ય કહો કે બહુ પાનબાઈ, એણે પણ જયદેવજીના ગીત ગોવિંદની ચર્ચા કરી છે. સાચા ભક્તને ભગવાનનું અને ભગવાનના ભક્તોનું અને એમના લખેલા ગ્રંથોનું જ્ઞાન હૃદયમાં પ્રગટ થાય છે. પાનબાઈએ સાચી સેવા કરી હતી ગંગા સતીની, એટલા માટે યસ્ય દેવે પરાભક્તિ તથા દેવે તથા ગુરુ હો, સ્વાભાવિક. તો એમણે પણ અષ્ટપદીની જે આ ચર્ચા છે એમના ભજનોમાં કરી છે. સમઢિયાળાની બાઈ આપણા ગુજરાત. તો ગીત ગોવિંદ વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથ છે. જેવી રીતે રામચરિત માનસ વિશ્વનાથજીના રૂમમાં મૂકવામાં આવ્યો કમરામાં, તો બીજા ગ્રંથોને ફાડી નાખ્યા ને વિશ્વનાથજીએ એની ઉપર હસ્તાક્ષર કર્યા, એવી રીતે ગીત ગોવિંદને પણ જગન્નાથ મંદિરમાં સૌથી નીચે મૂકીને એની ઉપર બીજા કેટલાય ગ્રંથોના થોતા મંદિર કર્યું. બન બહારથી લોકો કરે કીર્તન, જેવા પટ ખોલે તો ગીત ગોવિંદ ઉપર બીજા ગ્રંથોને જગન્નાથજીએ ફગવી દીધા. નો આલે ગીત ગોવિંદ ને ગંગાજીની નદીઓમાં એ ફાડીને ફેંકી દેવામાં આવતું. ગંગાજીની ધારા 50-40 કિલોમીટરની સ્પીડે વહેતી હોય અને એ ગંગાજીની ધારા આમ વહે અને ગીત ગોવિંદના પન્ના આમ વહે ઊંધા. અને એનથી મોટી સૌભાગ્યની વાત કે બહાર કાઢો તો પન્નું કોરું ને કોરું, સ્પર્શ ન કરે, પલ્લે નહીં, નષ્ટ થાય. સનાતન ગ્રંથ. અને જયદેવ ગોસ્વામી એટલી ઉચ્ચ કક્ષાના સંત છે કે એમના ઘરે શ્રી ગંગાજી કુવામાં પ્રગટ થયા. રોજ કુવાના પાણીએ તમે સ્નાન કરો છો તો ગંગાજી કે તમે મારથી સ્નાન કરો એટલે હું ધન્ય થાવ, તમે તો છો જ મહાપવિત્ર. અને એ ગીત ગોવિંદના રચયિતા શ્રી જયદેવ ગોસ્વામી ભગવાન શ્રી કૃષ્ણની આવી અદભુત બ્રજની લીલા કહેતા પહેલા ગીત ગોવિંદના મંગલાચરણમાં દશા અવતાર સ્તોત્ર ગાય, જેને શ્રીલ પ્રભુપાદજીએ વૈષ્ણવ બુકમાં સ્થાન આપ્યું છે. કૃષ્ણના અવતારોની કથા રાજસૂર્ય યજ્ઞ સભામાં શ્રી નારદ મુનિ કહે છે કે ગૃહેશુ વસતામ રાજન, ઘર ગૃહસ્થિમાં રહેતા રહેતા વ્યક્તિએ એતાન પદવી ભગવત ધામ પામવું હોય તો ભગવાનના અવતારોની કથા સાંભળવી પડશે. સંન્યાસ ધર્મ, ગ્રહસ્થ ધર્મ, વાનપ્રસ્થ, બ્રહ્મચારી, વર્ણાશ્રમ ધર્મનું વિસ્તારથી વર્ણન સપ્તમ સ્કંદમાં નારદ મુનિ કરે. બહુ સુંદર પ્રસંગ છે રાજસૂર્ય યજ્ઞ સભા. ભગવાન શ્રી કૃષ્ણની ઐશ્વર્ય લીલા મહાભારત ની અંદર વર્ણન છે કે રાજ સૂર્ય સભામાં 20 લાખ સોનાની ખુરશી લાગી. ઘણા ભક્તો કહે છે નિયુતમ અયુતમ સંસ્કૃતના શબ્દોનો અર્થ ભેદ હોય છે, તો 1000 પણ કરે છે, 20000 લાગી હતી, પણ 20000 ને પણ તમે મૂકો ને તો અહીંથી વર્તે જ વટી જવું પડે લાઈનમાં. ખુરશી મૂકો ને એટલું અંતર થાય. બહુ મહાદિવ્ય સભા, અને એ સભામાં બધા દેવર્ષિઓ, બધા રાજર્ષિઓ, ક્ષત્રિયો, બધા દેવતાઓ, ભગવાન શંકર જેવા મહાદેવજી પણ ત્યાં બિરાજીત હતા, નારદ વ્યાસ જેવા મહર્ષિઓ ઉપસ્થિત હતા. અને એ સભામાં પ્રશ્ન થયો, કો ઈશ, કોણ છે વાસ્તવિકમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જેનામાં સર્વત્ર શક્તિ અને સદગુણ સમાહિત છે? બધા કે ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ તો ભીષ્મદેવ છે. ભીષ્મદેવે કીધું, તમારી બધાની બુદ્ધિ ખાર ખાઈ ગઈ છે. તારાઓમાં જેમ ચંદ્રમા ચમકે એમાં બધાની વચ્ચે દ્વારિકાધીશ કૃષ્ણ તમને દેખાતા નથી. પૂજનીય દ્વારિકાધીશ કૃષ્ણ છે, બધા ગુણોથી વિભૂષિત છે અને સર્વ ગુણ સંપન્ન, સર્વ શક્તિ સંપન્ન, બધી શક્તિઓ પણ એનામાં છે. બધા કે ઋષિઓમાં પૂજા થવી જોઈએ મહર્ષિ વ્યાસની, જેને બધા વેદોનો વિસ્તાર કર્યો. વ્યાસજી કે મારી નહીં, કૃષ્ણ પ્રણમ્ય છે, કૃષ્ણ છે ત્યાં સુધી બીજા કોઈ ની પૂજા. ભગવાન શિવે સમર્થન આપ્યું, બ્રહ્માએ આપ્યું, બધાએ આપ્યું. એક હતો શિશુ, શિશુઓનો પાળ, શિશુપાળ દમઘોષ સુત. દ્વાપરમાં એક શિશુપાળ હતો, અત્યારે ગલીએ ગલીએ ભર્યા છે. જે કૃષ્ણને માનતા નથી, કૃષ્ણની ભક્તિને સ્વીકારતા નથી, એ શિશુપાળના વંશજો છે. પણ એનું રિઝલ્ટ, એનું પરિણામ શું આવ્યું? મહાભારતનો ઇતિહાસ પ્રમાણિત કરે છે કે સુદર્શન ચક્રથી એનું મસ્તક કપાઈ ગયું. ભગવાનનો વિરોધ કરનારા ની દુર્દશા આપણી સામે છે. પણ આટલા મહત્વપૂર્ણ પ્રથમ પૂજા જેની થઈ, બધાએ એક મતે એક સ્વર ઘોષે સ્વીકાર કર્યો, ઈશ્વર પરમ કૃષ્ણ, ભગવાન જ પરમ પુરુષોત્તમ પરમેશ્વર. અને આટલી ઉચ્ચ સ્થિતિના આસનમાં પ્રથમ પૂજા થયા પછી ભક્ત વત્સલ શ્રી કૃષ્ણચંદ્ર એમના યુધિષ્ઠિર મહારાજ પાંડવની ભક્તિથી એટલા પ્રસન્ન હતા કે એને પોતાનો ઉત્સવ માની, અને એ ઉત્સવ રાજયજ્ઞમાં જે કોઈ ભક્તો આવતા ભગવાન કૃષ્ણ એમના ચરણ ધોતા. એ બ્રાહ્મણો પ્રસાદ લઈ લેતા તો ભગવાન કૃષ્ણ એની થાળી, એના જૂઠા પત્તલ ભેગા કરતા. પેલા તમને બધાને ખબર છે બ્રાહ્મણોને બેસાડીને ખવડાવતા ને, અત્યારે તો સમય કળિયુગ એટલો વધી ગયો છે, બફેટ સિસ્ટમ હે ને, બફેલો સિસ્ટમ, ભેંસ ભેંસ પાડાની ઉભા ઉભા વાગોળો, પેલા બેસીને ખાવાની સિસ્ટમ હતી. તો એ ઋષિ ઉભા થઈ જાય તો જૂઠા પત્તળ પણ ભગવાન કૃષ્ણ પોતે લેતા, કારણ કે મારા મારા ભક્તનું ઘર છે. યુધિષ્ઠિર મહારાજ પ્રત્યે બહુ સ્નેહ પ્રેમ, ભક્ત વત્સલતા ભગવાન. તો ભગવાન શ્રી કૃષ્ણની ભક્ત વત્સલતા રાજસૂર્ય યજ્ઞ સભામાં પણ પ્રસ્તુત થઈ, અને ભગવાન શ્રી કૃષ્ણનું ઐશ્વર્ય પણ રાજસૂર્ય યજ્ઞમાં સભામાં પ્રત્યક્ષ પ્રગટ થયું. અને એવા દ્વારિકાધીશ કૃષ્ણ જ્યારે બ્રજ વૃંદાવનની લીલાઓમાં જે માધુર્ય રસનું પ્રકાશન કરે, રૂપ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુમાં કૃષ્ણને પૂર્ણ પૂર્ણતર અને પૂર્ણતમ, દ્વારિકામાં પૂર્ણ, મથુરા આદિમાં પૂર્ણતર, પણ વૃંદાવન ધામમાં પૂર્ણતમ લીલા કરે, અતિ માનવીય, અતિ અલૌકિક લીલા, સ્વયં ભગવત્તાનો પ્રકાશન કરે, કેવલ ભક્તોને સુખ આનંદ એવી દિવ્ય લીલા. એટલા માટે જયદેવ ગોસ્વામીની ચર્ચાનો જ્યાં વિષય છે, અને એમણે જે આ દશા અવતાર સ્તોત્ર લખ્યું છે, નારદજી ને યુધિષ્ઠિર મહારાજે ઘણા પ્રશ્નો પૂછ્યા હતા એ રાજસૂર્ય સભામાં, એમાં એક પ્રશ્ન એ પણ હતો કો ઉત્તમ દેશ, કયો ઉત્તમ દેશ, દેશ એટલે સ્થાન, કયું સ્થાન પરમ પવિત્ર છે? આ પૃથ્વી ઉપર અનેક પવિત્ર સ્થાનો છે, અનેક તીર્થો છે, અનેક ઋષિ મુનિઓના આશ્રમો છે. તો નારદજી શું જવાબ આપે? નારદજી તો સર્વત્ર પરિભ્રમણ કરી ચૂક્યા છે વિશ્વ બ્રહ્માંડમાં. નારદ એક એવા ઋષિ છે જેને સર્વત્ર પગલા પાડ્યા, બધાને બધા સ્થાનની એને ખબર છે. નારદજી એને આ જવાબ આપ્યો શ્રીમદ ભાગવતમમાં, સવે ઉત્તમો દેશો સત્પાત્ર યત્ર લભ્યતે. ઈજ ઉત્તમ સ્થાન છે જ્યાં સત, સત એટલે ભગવાન શ્રી કૃષ્ણ, અને એમાં જેની મતિ લાગી હોય એવો વૈષ્ણવ, ભગવાન શ્રી હરિનો ભક્ત જે જગ્યાએ મળી જાય એ જગ્યા મહાપરમ પવિત્ર છે. સત્પાત્ર જ્યાં મળી જાય એ દેશ, એ સ્થાન થી શ્રેષ્ઠ બીજું કોઈ સ્થાન નથી. કારણ કે એ ગમે એવું સ્થાન હોય એને પણ એ પવિત્ર કરી નાખશે પોતાની ઉપસ્થિતિથી અને હૃદયમાં રહેલી કૃષ્ણ ભક્તિથી. તો રાજ સૂર્ય સભાનું સ્મરણ, ભગવાન શ્રી કૃષ્ણનું ઐશ્વર્ય કેટલું ક્લિયર છે મહાભારત. મત ભયાત વાતી વાતો યમ, કપિલદેવ ભગવાન મારા ભયથી પવન ચાલે છે. સૂર્ય સ્તપતી મત ભયાત, સૂર્ય મારી બીકથી તપે છે. કૃષ્ણએ પણ આ સ્વયં ભગવાને ગીતામાં વાત કીધી છે, યદ આદિત્ય ગતમ તેજો જગત અખિલ ભાસયતે યચંદ્રમસી યશ્ચ અગ્નો તત્તેજો વિદ્ધિ મામકમ. હે અર્જુન, આ સૂર્ય અને ચંદ્રમામાં જે તેજ છે એ મારા તેજનો એક અંશ ખાલી એમાં ગયો છે. ભગવાન કૃષ્ણ અને અને યશ્યા ગયા બ્રહ્મથી સંભ્રિત કાલ ચક્રો, બ્રહ્માજીએ કીધું કે આ સૂર્ય રૂપી યચક્ષુરેશ સવિતા સકલ ગ્રહાણા, બધા ગ્રહોનો રાજા છે સૂર્યનારાયણ ગ્રહ, અને સૂર્યનારાયણ ગ્રહ પૃથ્વીનું પરિભ્રમણ કરે છે, જે કાલ ચક્રને રૂપે સમય સંવત્સર બધું નક્કી કરે છે. કોના લીધે, કોની આજ્ઞાથી? કૃષ્ણની આજ્ઞાથી, ગોવિંદ માદિ પુરુષમ, જે ગોવિંદની આજ્ઞાથી ભ્રમણ કરે. અને આ વાત પણ મહાભારતમાં જયદ્રથ વધમાં સાબિત થઈ. અર્જુનની પ્રતિજ્ઞા હતી કે સૂર્યાસ્ત પહેલા જયદ્રથને મારીશ, અને સૂર્યાસ્ત થવાની તૈયારીમાં ભગવાનની લીલા. કોઈ દિવસ સૂર્ય પશ્ચિમમાંથી ઉગે નહીં, પણ કૃષ્ણ ધારે તો પશ્ચિમ ઉત્તર દક્ષિણ ગમે નથી ઉગાડે. કારણ કે આ બધા ગ્રહ નક્ષત્રો, બધા લોકપાલો એની ભ્રુકુટીની આંખના ઈશારે પરિભ્રમણ કરે છે. પશ્ચિમમાંથી સૂર્ય આવ્યા બારા, જો રહ્યો સૂર્ય આ રહ્યો જયદ્રથ, વધ એવ મારે. ભગવાન સાથે હતા તો અર્જુનની વિજય, એમ ભગવાનનું નામ જેની સાથે હોય એની વેવા ભક્તની પણ સર્વત્ર વિજય. તો જયદેવ ગોસ્વામી દશા અવતાર સ્તોત્ર ભગવાનના અવતારોનું વર્ણન કરે. શ્રીમદ ભાગવતમમાં ભગવાનના 24 અવતારોનું વર્ણન છે, એમાં મુખ્ય 10 અવતાર છે, અને ભાગવતની અંદર 6-7 અવતારની વિસ્તારથી કથા છે, જેને મેં તમારી સામે સંક્ષેપમાં કરી છે. પણ આજ કૃષ્ણ જન્મ થવાનો છે, તો એ કૃષ્ણ કોણ છે? સર્વ અવતારીના અવતારી છે, સર્વ અવતારોના અવતારી છે, જેણે આ બધા અવતાર લીધા છે. એટલા માટે આજે ભગવાનના એ પાવન અવતારોનું સ્મરણ જયદેવ ગોસ્વામીએ કરેલા મંગલાચરણના આધારે આપણે પ્રારંભ કરીએ. જેવી રીતે મંગળા આરતી બધે થાય, આજે પણ જગન્નાથપુરી ધામમાં મંગળા આરતીમાં આ ગીત ગવાય. સંધ્યા આદિ આરતીઓની પહેલા રાજભોગ આરતી, એની ઉત્તાપન પછી રાજભોગ, પણ એની પહેલા શિંગાર આદિ દર્શન પણ જયારે જગન્નાથજીના થાય ત્યારે પણ જયદેવજીના જ મંગલાચરણની વાત આવે. શ્રીત કમલા કુચ મંડલ, જગન્નાથજીને નિત્ય સંભળાવવામાં આવે છે, અને જગન્નાથજી પ્રસન્ન થાય છે આ સાંભળે, અને પ્રસન્ન થઈ અને જે ભક્ત એ ગાય, જે ભક્ત એ સાંભળે, જે ભક્ત એને સમજે, ભગવાન જગન્નાથજીની કૃષ્ણચંદ્રની કૃપાના ભાજન બની જાય, પાત્ર બની જાય. અને એવા શ્રી જયદેવ ગોસ્વામી કહે છે કે સૃષ્ટિના સર્જનહાર અખિલ બ્રહ્માંડના અધિપતિ, બધા અવતાર લેવાવાળા જે મૂળ અવતારી, જે ગોલોક વૃંદાવનમાં નિત્ય લીલા કરે એ ગોવિંદ, અને સૃષ્ટિના જે ગુણા અવતાર ક એટલે બ્રહ્મા, ઈશ એટલે શિવ, અને બ્રહ્મા અને ઈશના પણ જે સ્વામી એવા કેશવ. કયું રૂપ લે છે?
પ્રલય પયોધી જલે ધૃતવાન શિવેદમ વિહિત્ર વહિત્ર ચરિત્રમખેદમ. પ્રલય પયોધી જલે ધૃતવાન.
સંસ્કૃતમાં છે પણ ગાઈ શકાય એવું.
પ્રલય પયોધી જલે ધૃતવાન શિવેદમ વિહિત્ર વહિત્ર ચરિત્રમખેદમ. પ્રલય પયોધી જલે ધૃતવાન શિવેદમ કેશવ ધ્રિત મીન શરીર જય જગદીશ હરે. જય જગદીશ હરે. જય જગદીશ હરે. જય કેશવ ધ્રિત મીન શરીર જય જગદીશ હરે. જય જગદીશ હરે. જય જગદીશ હરે. સિદ્ધિરથી વિપુલ કરે તિષ્ઠતિ તવ પ્રીષ્ઠે ધરણી ધરણ કિન ચક્ર ગરીષ્ઠ. સિદ્ધિરથ વિપુલ કરે તિષ્ઠતિ તવ પ્રીષ્ઠે ધરણી ધરણ કિન ચક્ર ગરીષ્ઠ. કેશવ ધ્રિત કુર્મ શરીર જય જગદીશ હરે. જય જગદીશ હરે. જય જગદીશ હરે. જય કેશવ ધ્રિત કુર્મ શરીર જય જગદીશ હરે. જય જગદીશ હરે. જય જગદીશ હરે. વસતિ દશન શિખરે ધરણી તવ લગ્ન શશિનિ કલંક કલેવની મના. વસતિ દશન શિખરે ધરણી તવ લગ્ન શશિની કલંક કલેવની મના. કેશવ ધ્રિત શુકર રૂપા જય જગદીશ હરે. જય જગદીશ હરે. જય જગદીશ હરે. જય કેશવ ધ્રિત શુકર રૂપ જય જગદીશ હરે. જય જગદીશ હરે. જય જગદીશ હરે. તવ કર કમલ વરે નખ મદભૂત શૃંગમ દલિત હિરણ્ય કશિપુ કનુ બૃંગમ. તવ કર કમલ વરે નખમ અદ્ભુત શૃંગમ દલિત હિરણ્ય કશિપુ કનુ બૃંગમ. કેશવ ધ્રિત નરહરિ રૂપ જય જગદીશ હરે. જય જગદીશ હરે. જય જગદીશ હરે. जय केशव दैता नर हरि रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे
छलयसि विक्रमणे बलिरद भूत वामन पद नख नीर जनित जन पाव
छल रमणे बलिवान
पद नख नीर जनित जन पाव केशव धृत वामन रूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे
जय केशव धृत वामन रूपा जय जगदीश हरे जय जगदीश हरे
रुधिरमये जगत भगत पापम स्नपयसि पयसि समित भवतापम
क्षत्रिय रुधिरमये
जगत भगत पापम स्नपयसि पयसि समित केशव धृत त्रिगुपति रूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे
जय केशव धृता विगुपति रूपा जय जगदीश हरे जय जगदीश हरे जगदीश हरे
वितरसि दिक्षुरणे दिगपति कमनीयम् दशमुख मौली बलिं रमणीयम्
वितरसि दिक्षुरणे दिगपति कमनीयम् दशमुख मौली बलिं रमणीयम्
केशव धृत राम शरीर जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे
जय केशव धृत राम शरीर जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे
वह शिव पुष्टि विषदे वसनम जलदाभम हलयति भीति मिलित यमुनाभम
वह शिव पुष्टि विषदे वसनम जलदाभम अलहति भीति मलित यमुनागम
केशव धृत हलधर रूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे
जय केशव धृत हलधर रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे
निंदसि यज्ञ विदे कहः श्रुति जातम् सदय हृदय दर्शित पशुघात
निंदसि यज्ञ विदेह श्रुति जातम् हृदय हृदय करशित पशुनाथम
केशवधीत बुद्ध शरीर जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे
जय केशवधीत बुद्ध शरीर जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे
म्लेच्छ निव निधन कलयसि करवालम् धूमके तुमिव किमपि करालम्
म्लेच्छ निव निधन कलयसि करवालम्
जय हो केशवधीत कलकि शरीर जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे
जय केशवधीत कलकि शरीर जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे
श्री जय देव कवे विदम उदारम श्रोणु सुखदम सुभगम भवसारम
सुदारम श्रोणु सुखदम शुभदम भवसारम
केशवधीत दशविध रूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे
केशवधीता दशविध रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे
जय केशवधीता दशविध रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे
जय केशवधीत दशविध रूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे
जगन्नाथ स्वामी जय जगन्नाथ
जय जगन्नाथ
जय जगन्नाथ
जय जगन्नाथ स्वामी जय जगन्नाथ
जय बलदेव जय सुभद्रा जय बलदेव जय सुभद्रा
जय बलदेव जय सुभद्रा
जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ
जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ
जय जगन्नाथ 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 जय जय देव जय जय देव जय देव जय जय देव
जय देव जय
जय प्रभुपाद 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 जय गोविंद ग्रंथ की
जय
कृष्ण चंद्र भगवान की
जय।
संस्कृत मां भजन छे भले आपनी बुद्धि थी आ शब्दों न समझाए पण हृदय थी सांभळवु गमे मन ने शांति अने सुख आपे बुद्धि ने पवित्र करे अने भगवान प्रत्ये प्रेम निर्माण करे। मने विश्वास छे आ सभा मा आ भागवत यज्ञ मा जे बधा पधार्या छे वाला वैष्णवो धर्मानुरागी कथा रस प्रेमीओ अने कई आधुनिक यंत्रों नी मार्फते पोताना घरे जोई रहेला वैष्णवो पण के भले आ शब्दो न समझाणा होय પણ હૃદયને ગમ્યું હશે, આનંદનો અનુભવ થયો હશે, કંઈક અનુપમ સુખનો અહેસાસ ઝાંખી જરૂર દેખાણી હશે। સિદ્ધાંત ઈ છે કે જો આવું ન થયું હોય તો સમજવું કે નિશ્ચિત આપણા હૃદયમાં પાપ જોર કરી રહ્યા છે। કલુષિત મનની આ ઓળખાણ છે કે એને કૃષ્ણના ભજન ગમે નહી। પ્રલય પયોધિ જલે ધૃતવાન સિવેદમ વિહિત્ર વહિત્ર ચરિત્ર મખેદમ કેશવ ધીત મીન શરીર જય જગદીશ હરે હરે જય જગદીશ હરે। શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુના મત્સ્ય અવતારની કથા કહે। સત્યવત નામના આ રાજા ચક્ષુષ મન્વંતર ના અંતે બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુ આવે એટલે કે 14 મન્વંતર બદલાઈ જાય અને એક મન્વંતરની અવધિ 71 ચતુર્યુગી હોય અને એક ચતુર્યુગી એટલે કળિયુગ ત્રેતા દ્વાપર અને સત્ય ચારેય લોકોને ભેગા કરીને જે સમય થાય એને એક ચતુર્યુગી કે અથવા બીજા શબ્દોમાં એક મહાયુગ કે। કળિયુગનું આયુષ્ય 4,32,000 વર્ષનું જેમાંથી 5,500 વર્ષ ગયા છે। હજી કળિયુગ કરવત બદલે છે, પડખા ફરે, હવે વાખણ ભર્યા થાય છે અને જ્યારે જુવાન થાય છે ત્યારે ભગવાન કલ્કી તલવાર લઈને આવશે। ચાર લાખ બત્રીસ બીજા નાખો 8,64,000 વર્ષનો દ્વાપર યુગ ભગવાન કૃષ્ણ સ્વયં પ્રગટ થયા। બધા દ્વાપરમાં કૃષ્ણ સ્વયં નથી આવતા, કેવલ સૌભાગ્ય છે અત્યારના માનવ સમાજનું આ ચતુર્યુગીનું, કારણ કે બ્રહ્માના એક દિવસ એટલે કે 12 કલાકમાં 1,000 સહસ્ત્રયુગી વ્યતીત થાય અને એવા 28મી ચતુર્યુગી આ છે અને 1,000 ચતુર્યુગીમાં 28મી ચતુર્યુગીએ ભગવાન કૃષ્ણ સાક્ષાત પ્રગટે છે। એટલે બ્રહ્માના એક દિવસમાં ભગવાન સ્વયં એકવાર આવે। શાસ્ત્રોના ગૂઢ રહસ્યને પ્રભુપાદજીની કૃપાથી અમે સમજ્યા છે। આ ગીત ગોવિંદ જેવા ગ્રંથોને, જયદેવ ગોસ્વામી જેવા સંતોને અને આમની અદભુત ભક્તિને ભક્તિ વેદાંત સ્વામી આ વેચી રહ્યા છે પોતાની સંસ્થાના ભક્તો દ્વારા સમાજને. એ તો ઘણાને નામ નથી ખબર કે રિયલ ભક્તિ શું છે.
સકલ જગત મોર કરે વિધિ ભક્તિ.
ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ નહોતા થયા ને એ પહેલા લોકો ભક્તિ તો કરતા હતા, પણ વિધિ ભક્તિ કરતા હતા. વિધિ ભક્તિ એટલે શું? વિધિ વિધાન, નીતિ નિયમ. બસ સવારમાં વહેલા જાગીને ભગવાનને એકવાર માથું નમી લો, પછી અંદર જે કરવું એ કરો, એવી ડ્યુટી કરો. બસ પ્રેમ નહોતો. માણા ભયના કારણે ભજન કરે, ક્યાંક હલવાઈ જાય, દુઃખી થઈ જાય તો ભજન કરે, કાંઈક સ્વાર્થ હોય તો ભજન કરે, પણ સ્વાર્થ વગર, ભય વગર, કેવલ ભગવાનને પ્રેમ કરવા માટેનું કોઈની સેવા ભક્તિ નિર્લિપ્ત હતી. ચૈતન્ય મહાપ્રભુ એ દેવા આવ્યા અને પ્રભુપાદજી આપણને એ દઈ રહ્યા છે. દ્વાપર યુગમાં કૃષ્ણ જન્મ્યા. આજે પણ કૃષ્ણ જન્મ છે કથામાં, અને એ જે જન્મ ઉત્સવે જે પુણ્ય ફળ અને લાભ મળે કથાની અંદર, પણ કથા પણ ભાગવત નું સ્વરૂપ છે, અને એમાં પણ જન્મ સમયમાં અવસરમાં જે કથા સાંભળે ભાગ લે એને પણ એ જ પુણ્યનું ફળ મળે છે. કોઈ અંતર નથી. 8,64,000 માં 4,32,000 બીજા નાખો તો 12,96,000 વર્ષ થાય. એ ભગવાન રામચંદ્રજી નો ત્રેતા યુગ, અને એમાં 4,32,000 નાખો એટલે 17,26,000 વર્ષ થાય એ સતયુગ. તો કળયુગના 4,32,000 વર્ષ, દ્વાપરના 8,64,000 વર્ષ, ત્રેતાના 12,96,000 વર્ષ અને સતયુગના 17,26,000 વર્ષ. ચારેય વર્ષોનો સરવાળો કરો તો 43,20,000 વર્ષ થાય. આને એક ચતુર્યુગી કહેવાય. અને આવા 71 ચતુર્યુગી થાય ત્યારે એક મનુ બદલાય, અને આવા 14 મનુ બદલાય ત્યારે બ્રહ્માના 12 કલાક થાય, અને આવા બ્રહ્મા 100 વર્ષ જીવે ત્યારે પ્રલય થાય. આ એટલો આશ્ચર્ય નથી, પણ સૌથી મોટો આશ્ચર્ય તો ઈ છે કે આટલો મોટો બ્રહ્માનો જીવન, દ્વિપરાર્ધનો આયુષ્ય, ભગવાન શ્રી વિકૃષ્ણના અંશ એવા વિષ્ણુ મહાવિષ્ણુનો એક શ્વાસ, શ્વાસ છોડે તો આ બધું વહી જાય. યસ્ય કનિષ્વસિત કાલમથ વલમ્ય જીવંતિ લોમ વિલજા જગદંડનાથા. આખા જગન્ના નાથ એવા બ્રહ્માજી ભગવાન વિષ્ણુના એક કનિષ્ઠ શ્વાસથી વયા જાય. કોણ છે એ વિષ્ણુ? વિષ્ણુ મહાન. આ ભગવાન મહાવિષ્ણુ મહાન છે, પણ આ વિષ્ણુ પણ જેની અંશ કલા છે. વિષ્ણુ મહાન સ ઈહ યસ્ય કલા વિશેષો ગોવિંદમાદિ પુરુષમ તમહં ભજામિ. આ છે ભગવાન શ્રી કૃષ્ણનું તત્વ, સ્વયં ભગવાન. તો મન્વંતર, તામસ મન્વંતર, ચક્ષુષ મન્વંતર, રૈવત મન્વંતર, આ બધી કથાઓ ગજેન્દ્ર વખતે ભગવાન પ્રગટ્યા ચોથા મન્વંતરમાં. ચાક્ષુષ મન્વંતર છઠ્ઠું મન્વંતર છે, અને અત્યારે વર્તમાન અત્યારે જે સમય ચાલે એ સાતમું મન્વંતર છે, વૈવસ્વત મન્વંતર. ભગવાન સૂર્યના પુત્ર વિવસ્વાન, જે આ સત્યવ્રત મનુ ચાક્ષુષ મન્વંતરમાં સત્યવ્રત નામના રાજા હતા, એ પ્રલય થયા પછી સાતમા મન્વંતરમાં એ જ શ્રાદ્ધ દેવ મનુ ઈશ્વાકુના ઘરે પ્રગટ થયા, આ સૂર્યદેવના ઘરે, અને પછી આખો ઈશ્વાકુ વંશ મનુથી ચાલુ થયો. કેટલી સુંદર ઇતિહાસ છે આ બધી. તો એ ચાક્ષુષ મન્વંતરના અંતે એ સત્યવ્રત નામના રાજા કીર્તિમાલા નદીના કિનારે જળ પીને વ્રત તપ ઉપવાસ કરતા હતા. રાજા હતા પણ ઋષિ જેવા ગુણ હતા, એટલા માટે એમને રાજર્ષિ કહે છે. કીર્તિમાલા નદીના પવિત્ર જળને અંજલિમાં લઈને એ નદીને અંજલિ જળ પાછી મંત્રથી દેતા હતા. એવામાં એક નાનું એવું મત્સ્ય માછલી આવી એના હાથમાં, તો એ તો ફેંકવા ગયા તરત. ત્યાં મત્સ્ય મનુષ્ય અવાજમાં બોલ્યું, હે રાજા, હું તારી પ્રજા છું, મારી રક્ષા કરો. કોણ બોલે છે? પેલા તેને અંજલિ હાથમાં અટકી ગયા, બોલે છે કોણ? અહીંયા કોઈ છે નહીં. પછી જોવે તો આ મત્સ્ય બોલે છે, નાની એવી માછલી. એ કે તમે જળમાં પધરાવી દેશો તો જીવો જીવસ્ય જીવનમ, બીજા મત્સ્ય બડા માછલી તને ખાઈ જાય. દયાળુ રાજા મહેલમાં લાવ્યા, એક પાત્રમાં માછલીને મૂકી અત્યારે તો અમુક લોકો ઘરે માછલીઓ ફેશન કાચનું બનાવીને એમાં કઈક ખબર નહીં, એને કોઈક માછલીઓ કહેતી હશે, એ રોવે છે કે અમને અહીંથી કાઢો, પણ આવડા પરાણે રાખીને બેઠા છે. મત્સ્ય વિશે પણ બહુ વાતો છે. માછલીનો એક અદભુત સ્નેહ છે. ભદ્ર સર્વા જી શ્રીમદ પંચમ સ્કંદમાં ભગવાનની સ્તુતિ કરે તો કહે છે કે જસાણામ ઈવ પ્રિય, જેવી રીતે જસા માછલીને જસાણામ પ્રિય પ્રાણી કહે છે, જેવી રીતે તોયમ એટલે જળ માછલીને જેમ જળ પ્રિય હોય એમ મને તમે પ્રિય છો. વાસ્તવમાં જળ અને માછલીનો એક અતૂટ સંબંધ, અદ્વિતીય સંબંધ છે. જળ વિના માછલી પ્રાણ ન રાખે એમ ભગવાન શ્રી હરિ વિષ્ણુના ભક્તો કૃષ્ણની ભક્તિ વગેરે એના પ્રાણ વ્યાકુલ થવા માંડે. કમટ દાદુર મકર ઉરગ જલ જીવન જલ ગેહ, તુલસી કેવલ મીન કો હે સાચી લો સ્નેહ. પાણીની અંદર તો ઘણા જલચર જીવો રહે, સાપે પાણી મારે, સાપને ઉરગ કહેવાય, ઉર એટલે છાતી, ગ એટલે ગમન કરે, છાતીથી જે હાલે સાપ છે ને છાતી હાલે, સાપને પગ ન હોય સરકે તો એ જળમાં રહે અને બારે રહે, જળસાપ હોય છે. કમઠ એટલે કે કાચબો ટર્ટોઈઝ, એ પણ જળમાં રહે બારે રહીએ કે દાદુર લેડક્યો જળમાં રહે બારે રહે, મકર મગર જળમાં રહે બારે રહે, પણ માછલી એવી પ્રાપ્તિ છે પ્રકૃતિ કે જળની બહાર જતાની સાથે તડફડીને પ્રાણ ત્યાગી દે. તો આ બધા સાપ ડેડક્યો અથવા કમટ કાચબો મગર ભલે બધા પાણીમાં રહે પણ પાણી આરે સ્નેહ નો સંબંધ તો કેવલ મત્સ્ય માછલીનો છે, કારણ કે એની વગર જીવન નથી. એની તો એવી જ રીતે આત્મા જે છે એ પરમાત્માનો અંશ હોવાથી પરમાત્માના સાનિધ્યમાં જ એને સુખ મળે. બરફ ને અડાડો એટલે ઠંડુ લાગે એનો ગુણધર્મ છે, એમ કૃષ્ણનો ગુણધર્મ છે સચિદાનંદત્વ. જીવાત્માને આનંદની વૃદ્ધિ પ્રાપ્તિ થાય પણ જો એ પરમાત્માને ભૂલી અને સંસાર આસક્ત માયાથી બને તો ક્લેશ એવ કેવલ દુઃખ જ પામે. કોઈ પણ પ્રયાસ કરવામાં આવે મનુષ્યને સુખી થવા માટે ભગવાનની ભક્તિને છોડીને તો એ એવું છે સંતો કે માછલીને પાણીની બહાર સુખી કરવાની પ્રવૃત્તિ. કોઈ માછલીને પાણીની બહાર કાઢે તો અમારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી રાધા ગોવિંદ ગોસ્વામીજી સમજાવે કે માછલીને કોઈ પાણીમાંથી બહાર કાઢીને દૂધમાં નાખે, દૂધ કરતા પાણી કરતા દૂધ શ્રેષ્ઠ ગણાય, એમાં વિટામિન એ સી ડી બી બધા આવે, તો શું માછલી જીવશે? કોઈ માછલીને હિંડોળે ઝુલાવે, ઝૂલો કીર્તન ગાય, કોઈ માછલીને ફૂલથી વધાવે, કોઈ એને કેક ખવડાવે, ગમે એ કરે, માછલી સુખી ત્યાં સુધી ન થાય જ્યાં સુધી એને પાણીમાં નાખવામાં ન આવે. એમ જીવાત્મા ગમે એ કરે જ્યાં સુધી કૃષ્ણ સાથે ન જોડાય, કૃષ્ણના નામ કીર્તન ન લે ત્યાં સુધી સુખી ન થાય. અસંભવ એવું ગોપીજનો પણ સુરદાસજી પણ યાદ કરે છે માછલીઓને. ક્યારેક ક્યારેક જળ માછલીઓને જો નિર્દય માછલી મારવા વાળા હોય, જાળ નાખે ને તો જાળમાં માછલી હલવાઈ જાય, જળ વહેતું રહે માછલી હલવાઈ જાય, અને ઓલા કાઢી લે તો માછલી વહી જાય, જળ વહેતું રહે. જળ ને માછલી અરે કોઈ જ નહીં, રીતો વહેતું રહે. આનો એક તરફા પ્રેમ છે. હે શ્યામ સુંદર, તમે પણ એમ જ અમારી યારે અમને મૂકીને વહી આવી, કારણ કે માછલી હલવા જાય જળ ને એમ થાય કે હું ઉભો રહું, એ તો વ્યા તમે અમને મસી જેવી બનાવી દીધી. ભગવાન શ્રી કૃષ્ણના કુંડળ ને પણ મકરાકૃત કુંડળ, માછલી ભગવાનની આંખ્યોને માછલીની યારે તુલના આપી. કવિઓ બહુ એ રીતે માછલીના તો ઘણી ઘણી વાતો છે, પણ કુંતી મહારાણી કહે છે તિર્યન નિશીશુ યાદશુ તેથી અત્યંત વિડંબનમ. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા જવા માટે રથારૂઢ થઈ મહાભારતના યુદ્ધ પછી જતા હતા તો કુંતી દેવી પ્રાર્થના કરે એ વખતે કહે છે કે બહુ અદ્ભુત કૌતૂહલ વિડંબન છે કે તમે આદિ નારાયણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર થઈ અને ક્યારેક યાદ છું, યાદ એટલે જલ, જળમાં વિચરણ કરો છો, મત્સ્ય અવતારનું સ્મરણ કરે. આમ જો તો મત્સ્ય એક નિમ્ન પ્રાણી ગણાય જલચરમાં, પણ ભગવાન કોઈ સામાન્ય મત્સ્ય નથી. ભગવાનના શરીરો સચ્ચિદાનંદ હોય છે. વિદેશીઓ કહે કે આ ઇન્ડિયા વાળા ભારત વાળા અલ્પ બુદ્ધિના છે, પશુઓને પ્રાણીઓને ભગવાન માનીને પથરાને પૂજે છે. શાસ્ત્રના જ્ઞાનથી અભિન્ન આ પાશ્ચાત જગતના સમાજ વાળા આવી રીતે બેકાર દોષારો પણ બકતા હોય છે. પણ ભારતવર્ષ ઋષિમુનિઓની સંતાન છે. વૈદિક ગીતા ભાગવત રામાયણના સંસ્કારોથી ચાલે છે. પ્રભુપાદજી કહેતા કે ભારત પાસે જ્ઞાન છે અને અમેરિકા પાસે આધુનિક યંત્રો છે. ભારત પાસે જ્ઞાન છે પણ અત્યારે યંત્રોથી કમી થઈ ગઈ હતી. હવે તો અમેરિકા કોરું થઈ ગયું છે. સદામ હુસે કયો કોણ હતો એ ઈરાક વાળો ફેરી નાખ્યા લડવામાં કોરું. પ્રભુપાજી કે ભારત છે એ લંગડો દેશ છે, અમેરિકા છે એ આંધળો દેશ છે. કારણ કે ભારત પાસે જ્ઞાન બધું છે પણ થોડું ઘટે છે. પહેલા તો આજ ભારત આખી વિશ્વને ભારત કહેવાતું, ત્યાર પછીનું વધેલું ભારત તો એને સોનાની ચીડિયા કહેવાતું, પણ એ અંગ્રેજો મોગલો લૂંટી ગયા ભારત. ઇતિહાસો તો પઢાવવામાં આવે છે ને સ્કૂલમાં આ બધા, ભારતને કઈ રીતે આ ગવર્નર પહેલો કોણ આવ્યો, લોર્ડ વાઇસરોય, એને આમ કર્યું, ફલાણા આમ કર્યું, ઓલા મુઘલ બાદશાહ આમ કર્યું. મૂળ વાત નહીં સમજાતી, લૂંટી ગયા. અને હવે સંસ્કાર એ આપણી પાસે વિજ્યા છે તો આપણે એ ગીરવી મૂકવા હાલ્યા, એ જ રેવાય દો. બીજું બધું લૂંટી ગયા. સંસ્કાર વિજ્યા છે એ તો વારસામાં હસવો ભારત વાળાઓ, પણ એ વેચવા નીકળ્યા છે. ભૂત ચડ્યું છે બહારની વસ્તુઓનું, બહારના લોકોનું, બહારના. એ લોકો સાડીઓ પહેરે છે, એ લોકો ધોતી કુર્તા પહેરે છે, અને આવડા મોટા ગઢા જ્યાં હોય પણ તમારે હાલા જતા હોય રોડ ઉપર અડધી સડીઓ પહેરી, બરમોડા બરમોડા એવા જીન્સ પહેર્યા હોય, બેહી નો એક બેહે તો એ ન બેહી સારું. કારણ કે પણ તમારે અને જ્ઞાન બોલે તો તમારે એકદમ થર્ડ ક્લાસ. શાસ્ત્ર અરે કઈ લેવા દેવા નહીં, એની વાતમાં કોઈ તથ્ય નહીં, કોઈ સામાન્ય કચરો બકતા હોય પણ પોતાને હું સમજે, સિકંદર સમજે. સમજ્યું છે, જો શાસ્ત્રના આડમાં વાતોનો વિચારણીય છે ભારતીયો માટે. રાજાઓના હૃદયમાં સ્વાભાવિક દયા હોય અને રાજાઓની ભક્તિને લીધે પ્રજા સુખી હોય, પણ આજના નેતા બહુ ઓછા એવા છે જે ભક્ત હોય, જેનામાં ધર્મના સંસ્કાર હોય અને જેની ભક્તિની પ્રતાપે પ્રજા સુખી હોય, બહુ ઓછું જોવા મળે. પણ આ રાજર્ષિ હતા, રાજા હતા, ઋષિના ગુણ હતા. કૃતમાલાના જળને સ્નાન મત્સ્યના અવતારને લઈ ગયા ઘરે પાત્રમાં, પણ એક જ સેકન્ડમાં પાત્રમાં નાખીને જે અવળા ફરે ત્યાં મત્સ્ય બોલ્યું, રાજા પાત્ર પૂર્ણ અધૂરું પડે, મારું શરીર મોટું થઈ ગયું. બીજા પાત્રમાં, ત્રીજા પાત્રમાં, ચોથા પાત્રમાં, એ રાજાની અંદર મોટું સરોવર હતું, એમાં જોત જોતામાં એમ ક્ષણના ક્ષણમાં ઘણમાં કોટી મીંડું વધવા યોજન છે. વહા વિકરાળ શરીર પાછા કૃત મળવા સમુદ્રમાં નાખવામાં આવ્યું. ત્યારે ભગવાન શ્રી નારાયણ વિષ્ણુ મત્સ્ય રૂપમાંથી પ્રગટ થયા. બોલો મત્સ્ય નારાયણ ભગવાન. હે સત્યવત નામના રાજા, પૃથ્વીનો પ્રલય થવા જઈ રહ્યો છે અને એ પ્રલય સમયે સાત ઋષિઓને, સપ્તર્ષિઓને અને વનસ્પતિ આદિ બીજને લઈ અને આજથી સાતમા દિવસે ભૂ ભુવ અને સ્વ ત્રણ લોકોને આ જળ સમુદ્રમાં ડૂબાવી દેશે. પણ એક હોડી આવશે, એ હોડીમાં તું વાસુકી નાગ પ્રગટ, વાસુકી નાગથી હોડી બાંધી અને હું મત્સ્ય રૂપે પ્રગટ થાય અને મારે એક સિંગ સિંગડું હશે એની હારે તું બાંધી દેજે. બ્રહ્માજીની રાત્રિ હાલે એટલા સમય સુધી પ્રલય હાલશે, પણ તારી હોળીને કઈ નહીં, બચી જશો. ભગવાન આવ્યા હતા બચાવવા મત્સ્ય રૂપે. રાજા તો ધ્યાન સમાધિમાં નિમગ્ન, અને સાતમો દિવસ આવ્યો, ઉત્તર તરફ મુક કરી સપ્તઋષિઓને મેસેજ આપી, હોળી બનાવી અંદર વિરાટ બિરાજમાન થયા અને જળ રાશિ મંડી વધવા. જુઓ પ્રલય સમયે શું થાય. એટલે માટે જયદેવ ગોસ્વામી કહે છે, પ્રલય પયો થી જલે ધૃતવાન શિવેદમ વિહિત વહિત્ર ચરિત્ર મખેદમ. પ્રલય સમયે ચાર પ્રકારના પ્રલયનું વર્ણન શ્રીમદ ભાગવતમના 12મા સ્કંદમાં થયું છે. શરીરનું મૃત્યુ, પ્ર એટલે પ્રકૃષ્ટ પૂરેપૂરું સારી રીતે, અને લય એટલે વિનાશ થવો. તો શરીર જ્યારે મૃત્યુને પામે, સળગાવી દેવામાં આવે, ત્યારે શરીરનો પ્રલય થયો ગણાય. બ્રહ્માજીના 12 કલાક એટલે કે દિવસ પૂરો થાય ત્યારે એક પ્રલય થાય. બ્રહ્માજી નું આયુષ્ય પૂરું થાય વિપરાર્ધ એટલે કે બ્રહ્માજીના 100 વર્ષ જે હમણે ગણાવ્યા હતા, એક દિવસ ગણાવ્યો તો 12 કલાક, એટલી લાંબી રાત્રિ છે બ્રહ્માજી. તો કેલ્ક્યુલેટર કોમ્પ્યુટર બધા ફેલ થઈ જાય બ્રહ્માજીના વર્ષો ગણવામાં. અને આટલા મોટા બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય ત્યારે એક મહાપ્રલય થાય. આ ત્રીજો પ્રલય અને ચોથો પ્રલય પણ ભાગવતમાં શુકદેવજી કહેતા છે, જેને આત્યંતિક પ્રલય કહે છે. પ્રથમ પ્રલય, નૈમિતિક પ્રલય, મહાપ્રલય અને આત્યંતિક પ્રલય ચોથો. શરીરનું મરવું પ્રલય, બ્રહ્માજીના દિવસના અંતે 12 કલાકે થતો પ્રલય નૈમિતિક પ્રલય, બ્રહ્માજીના આયુષ્ય પૂરું થતા થતો પ્રલય મહાપ્રલય, અને ચોથો એક પ્રલય જેને શાસ્ત્ર કહે છે કે જીવાત્મા કૃષ્ણની ભક્તિ કરી, સંતોના સાનિધ્યમાં જ્ઞાન લઈ, અને આ શરીરમાંથી જન્મ મૃત્યુમાંથી મુક્ત થઈને ભગવાનના ધામમાં વયો જાય, અને પછી એને ક્યારેય અહીંયા પાછું ન આવવું પડે. કારણ કે કૃષ્ણનું ધામ યદગતવા ન નિવર્તંતે, ત્યાં મૃત્યુ નથી, દુઃખ નથી, જન્મ નથી, રોગ નથી, ત્યાં તો કેવલ શ્યામ સુંદરની વાંસળીના સુર અને દિવ્ય રાસ, ઈ યમુના, ઈ ગોવર્ધન, પરમ સુખ સમૃદ્ધિથી ભરેલું ઐશ્વર્ય માધુર્યની નિધાન આવું બ્રજ વૃંદાવન ગોલોક ધામની અંદર કોઈ જાય, વૈકુંઠ ચિંતાથી મુક્ત એવું ભગવાન વિષ્ણુના ધામમાં કોઈ જાય, અને પછી પાછું ન આવવું પડે, તો એને કહે છે આત્યંતિક પ્રલય. પણ ક્યારેક ક્યારેક મન્વંતરના અંતે પણ પ્રલય થાય. આ 5મી વાત છે. શાસ્ત્રના મર્મજ્ઞ શ્રી જીવ ગોસ્વામી આ શ્લોકની અધ્યાયની ટીકામાં બહુ વિસ્તારથી વસ્તુ સમજાવે. ભગવાનની સ્પેશિયલ આજ્ઞા, કારણ કે ભગવાનને સત્યવ્રત રાજાની ભક્તિથી પ્રસન્ન થઈને વરદાન દેવું હતું, દર્શન દેવાતા. અને બીજું કારણ કે સૂર્યદેવના પુત્ર મનુરૂપે, શ્રાદ્ધદેવ મનુરૂપે પ્રગટ કરવાતા. તો મન્વંતર બદલાઈ રહ્યું છે, અને એ મન્વંતર બદલાય ત્યારે સૃષ્ટિના બીજકો ઘટકોની રક્ષા કરવા અનેક પ્રયોજનો ઉદાહરણો જીવ ગોસ્વામી આપે. અને ત્યારે ભગવાન ક્યારેક ક્યારેક પ્રલય કરે છે. અને પ્રલય એટલે બ્રહ્મા સુઈ નથી જતા, બ્રહ્માની રાત ચાલુ નથી થતી, પણ સંધ્યા જોકા ખાવા માંડે. ક્યારેક ક્યારેક આપણે હુતા પહેલા કેમ તમે કથામાં ઘણા, પણ મને તો વિશ્વાસ છે ક્યાંય કથા ચાલુ હોય તો કોઈ સુતા તો નથી. હા, સમાધિમાં વયા જતા હોય ભગવાનના ધ્યાનમાં કોકો, બાકી સુવો એવા તમે નથી. બીજાને હુવરાવી દો, બાકી હુવો નહીં. તો આ પ્રલયની વાત છે. પ્રલય પયો, પયો માને જલમ, પયો ધી એટલે જળની રાશિ, જળનો સમુદ્ર. ધ્રિત ધારણ કર્યું, વાનસી વેદમ. બ્રહ્માજીને જ્યારે જોકા આવવા માંડ્યા તો એના મુખમાં 4 વેદોનું પ્રાગટ્ય હતું. એક મહા અસુર હયગ્રીવ નામનો પ્રગટ થયો અને એ વેદોની ચોરી કરી અને વયો ગયો. યોગ શક્તિના બળે જળ સમુદ્રમાં છુપાણો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મત્સ્ય અવતાર, મહાવિકરાળ મત્સ્ય. જે કથા અહીંયા થઈ રહી છે એ કોઈ સામાન્ય માછલી નથી, કારણ કે આ માછલીનું શરીર 80 લાખ કિલોમીટર લાંબુ હતું. તમે કહેશો કાલ વાળે વલું વળે તેમ સાલું કર્યું, 80 લાખ કિલોમીટરના માછલા કોઈ દી હોય નહીં. તો એ હું કહું છું કે હોય નહીં, પણ આ માછલા નથી, આ ભગવાન છે.
એ તો હું કહું છું, ન હોય
ભગવાન, હોય ભગવાન તો અસીમિત છે, કોઈ સીમા થી પરે છે ભગવાન. ભગવાન નું એક નામ છે અસીમ, કૃષ્ણ અસીમ, એની કોઈ સીમા જ નથી. અનલિમિટેડ ક્વોલિટી ભગવાનમાં ગુણો છે, અસીમિત શક્તિના નિદાન છે કૃષ્ણ. નસસ નતસ સમચ્ચ અધિકમ કુતોન્ય, ઉપનિષદો જેને કહે છે સર્વશક્તિ સમર્થ છે, કર્તુમ અકર્તુમ અન્યથા બધું જ મહાશક્તિ સમર્થ કરી શકે. 80 લાખ કિલોમીટર અને એકદમ ગોલ્ડ પ્યોર સોનું. માછલી કોઈ અહીંયા જેમ દુર્ગંધ મારતી, અમારા મુંબઈમાં બહુ ખબર, બધા મુંબઈમાં રહે એ માછલાની દુર્ગંધ અનુભવ, ટ્રેનમાં આજુબાજુ ગમે. તો આ શરીર એવું નથી. અને એક સોનાનું મોટું શિંગડું આ માછલી છે. હયગ્રીવ નો વધ કરી અને વેદોની રક્ષા કરે અને સૃષ્ટિના આદિ કવિ બ્રહ્માને એ વેદ પુનઃ આપે ભગવાન મત્સ્ય. અને ત્યાર પછી સત્યવ્રત રાજાને જે વચન આપ્યું હતું, વિહિત્ર વહિત્ર હોડી, જેને ભાઈ વહન કરે એ વસ્તુને વિહિત્ર કહે છે. અને ચરિત્ર, આ ભગવાનનું ચરિત્ર કેવું છે કે એ બ્રહ્માજીનો પ્રલય જે સમય જ્યાં સુધી આવ્યો, બ્રહ્માજીની રાત્રિ જેટલો સમય વ્યતીત થઈ ગયો હતો અને એટલો સમય ભગવાન મહાપલ પ્રલય રાશિમાં વિહાર કરતા રહ્યા, સ્વિમિંગ આનંદ વિકરાળ મત્સ્યની. અને રક્ષા કરી, વેદોની રક્ષા કરી, પૃથ્વીના બધા બીજોની રક્ષા કરી, સત્યવ્રત મહારાજની રક્ષા કરી. અને મહારાજ સત્યવ્રતે મત્સ્ય ભગવાનની સુંદર સ્તુતિ કરી 8 શ્લોકોમાં, જેને ગુરુ અષ્ટકમ ભાગવતનું ગુરવાષ્ટકમ કહે છે. આપણે બધા શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરનું મંગલાચરણ મંગલા આરતીમાં ગુરુ અષ્ટકમ બોલીએ. ભગવાન શ્રી કૃષ્ણ આદિ ગુરુ છે અને એનું ગુરુ અષ્ટકમ ભાગવતની અંદર બોલ્યા છે સત્યવ્રત રાજા, કે અવિદ્યાથી ગ્રસ્ત સમસ્ત ચરાચર જીવ જગત જન્મ મૃત્યુના ચક્રમાં છે, પણ તમે આદિ ભગવાન શ્રી ગુરુ રૂપે પ્રગટ્યો છો, પ્રગટ્યા છો, જે રક્ષાય કરો છો અને જ્ઞાને આપો છો. આખા જગતના આદિ ગુરુ તમે છો, પોતાના પ્રથમ શ્લોકમાં કહે છે. તો આવા ભગવાન મત્સ્ય અદ્ભુત અખેદમ, અખેદમ મતલબ બિના રૂકાવટ કે અનાયાસ, આસાનીથી, ચિંતા વગર. એવું નથી ઓહો મોટું જળ વધી ગયું, ટેન્શન, બિલકુલ કઈ નહીં. હરે કૃષ્ણ સ્વાગતમ. અખંડ અદ્ભુત મહાપ્રલય જલ રાશિમાં ભગવાન મત્સ્ય વિહાર કરે, આ છે એમનું ચરિત્ર. જયદેવ ગોસ્વામી કે સમાજ માની લો પ્રશ્ન પૂછે કે આ મત્સ્ય લેવા વાળા, અવતાર લેવા વાળા, એ નારાયણ કયો છો, વિષ્ણુ કયો છો, એ છે કોણ? મૂળ રૂપમાં એનું વર્ણન કરતા કે કેશવ, કેશવ ભગવાન શ્રી કૃષ્ણના વિશ્વ પ્રસિદ્ધ નામોમાં એક નામ છે કેશવ. કેશવ વર્ધયતિ, કેશ જેના સુંદર વાંકડિયા અને વધેલા છે એટલે એને કેશવ કહે છે. કેશી નામના રાક્ષસને કૃષ્ણ લીલામાં વધ કર્યો, કેશી વધયતિ, એટલા માટે પણ કેશવ કહે છે. અને હમણાં વાત કરી કે બ્રહ્મા અને ક એટલે બ્રહ્મા અને ઈશ એટલે ભગવાન શિવ ના કંટ્રોલર સ્વામી છે એટલે એને કેશવ કહે છે. પણ સાચો અર્થ તો જયદેવજી, કારણ કે જયદેવજીનો આ ગ્રંથ ગીત ગોવિંદ અને એ છે માધુર્ય રસ, અને માધુર્ય રસમાં કેશવ શબ્દની વ્યાખ્યા એ છે કે રાધા રાણીના સુંદર વાળ છે. અને કૃષ્ણચંદ્ર સાંદિપની મુનિના આશ્રમમાં 64 કળા શીખીને આવ્યા હતા 64 દિવસમાં, એમાં એક કળા છે વાળ ગૂંથવાની, વેણી ગૂંથવાની, જે રાધારાણીના પ્રેમથી ભાવથી વશીભૂત થઈ અને એ સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર રાધારાણીના ચોટલો, રાધારાણીના વાળમાં કંગી કરે, ફૂલ સજાવે અને રાધારાણીને સજાવે. કેશ સુંદર, બ્યુટી પાર્લરના સૌથી મોટા ગુરુ કૃષ્ણ છે. કૃષ્ણને ભાગવતમાં અખિલ કલા ગુરુ કીધા છે. જેટલી પણ કલાઓ છે એના આદિ ગુરુ ભગવાન કૃષ્ણ છે. તો રાધારાણીના સુંદર કેશ વાળ જે સજાવે છે એમાં જે એક્સપર્ટ છે, એટલા માટે કૃષ્ણને કેશવ. ઈ કેશવ ધ્રિત ધારણ કર્યું, શું ધારણ કર્યું? મીન શરીર, મીન માછલીનું શરીર ધારણ કર્યું. માછલીનું શરીર શું કામ ધારણ કર્યું? કારણ કે જગદીશ આખા જગતના ઈશ્વર છે, જગતના નાથ છે, અને જગતનું પાલન પોષણ રક્ષણ વેદોથી થાય, સંસ્કારોથી થાય, ઋષિઓથી થાય, રાજાઓથી થાય, એટલા માટે જગતનું રક્ષણ કરવા માટે જગદીશ્વર મીન બન્યા. હરે કૃષ્ણને જયદેવ ગોસ્વામી હરે સંબોધન કરે. હરતી જેવો બહુ સુંદર વાત છે. હરિ શબ્દના શ્રી ચૈતન્ય મહાપ્રભુનો અર્થ આપણે લઈએ, ભગવાનના ઘણા નામોમાં એક નામ છે હરિ, તો હરિ શબ્દના ઘણા અર્થ થાય. આત્મા રામશ્ચ મુનયો નિર્ગ્રંથા અપિ ઉરુક્રમે કુર્વંતિ એતુ કિં ભક્તિ ઇત્તમ ભૂત ગુણો હરિ. 61 અર્થ હરિ શબ્દના ચૈતન્ય મહાપ્રભુએ કર્યા. સનાતન ગોસ્વામીને જગન્નાથપુરીમાં આત્મા રામશ્ચ મુનયો શ્લોક સમજાવતી વખતે હરિ શબ્દ એ શ્લોકમાં હતો તો એના 61 અર્થ બતાવ્યા હરિ શબ્દ. પણ એમાં એ કહે છે હરે શબ્દે અનેકા અર્થ, બહુ અર્થ થાય, પણ બે મુખ્ય અર્થ છે. સર્વ અમંગળ હરે, બધા જીવોના પાપ તાપ દુઃખ અમંગળ જે હરણ કરે છે, હરિ લે છે, અને પોતાનું આ સૌંદર્ય વચનામૃત માધુર્ય ની સુધા અમૃત આપી અને એ જીવાત્માનું એ વૈષ્ણવનું મન પણ હરી લે છે. બે, એક તો દુઃખ પાપ ક્લેશ હરી લે, બીજું સંસારના વિષયોની ચિંતાથી ઘેરાયેલું મન, એ મન પણ હરી લે, ચિત્ત હરી લે. એટલા માટે કૃષ્ણનું એક નામ છે ને ચિત્તચોર. અને આ ચિત્તચોર ને આ કેશ, આ બધી વ્યાખ્યા તો કાલથી ચાલુ થશે, કારણ કે કૃષ્ણના પૂર્ણતમ પ્રકાશ બ્રજ લીલા, પણ આ તો એનું ઐશ્વર્ય બતાવવામાં આવી રહ્યું છે. તો ઈ જગદીશ ઈ હરે એમની જય હો જય હો, જયદેવજી ગાઈ રહ્યા છે. તો 10 અવતારમાં પ્રથમ અવતાર મત્સ્ય અવતારની કથા અષ્ટમ સ્કંદમાં છે. ત્યાર પછી જયદેવ ગોસ્વામી કે
શીતિ રીતિ વિપુલ તરે તિષ્ઠતિ તવ પૃષ્ઠે ધરણી ધરણ કિણ ચક્ર ગરિષ્ઠે.
શીતિ ઇતિ વિપુલ તરે, શીતિ એટલે પૃથ્વી, પૃથ્વીની રક્ષા કરનારા બ્રહ્માંડ જે મહાવિપુલ વિશાળ છે, અને સાથે સાથે એક મહત્વપૂર્ણ વાત, ભગવાનનો બીજો અવતાર અહીંયા ગણાવવામાં આવી રહ્યો છે. જયદેવ ગોસ્વામી કે તબ પૃષ્ઠે, જેની પીઠ ઉપર, પીઠ એટલે વાહન, એક મહાન 1,00,000 યોજન એટલે કે 8,00,000 કિલોમીટર ઊંચો પર્વત ભગવાનની પીઠ ઉપર મૂકવામાં આવ્યો. અને એ પર્વત મૂક્યો નહોતો, એ પર્વતને રવૈયો બનાવવામાં આવ્યો હતો. સમુદ્ર મંથન ડ્રામા હરે કૃષ્ણ સંસ્થાના ભક્તો પરમ દિવસે તમારી સામે રાખશે, કઈ રીતે સમુદ્ર મંથન થયું હતું. એઝ ઇટ ઇઝ એ મંદરાચલ આવશે, એ વાસુકી આવશે, એ દેવતાઓ બેઠા હશે, રાક્ષસો હશે, કારણ કે સમુદ્ર મંથનમાં બધાની જરૂર પડે ને. પણ અમૃત કોને મળશે? દેવતાઓને, રાક્ષસોને ન મળ્યું. આવી બધી કથા તો છે ભાગવતમાં, એનું દ્રશ્ય અહીંયા ભક્તો તમારી સામે લાવવાનો પ્રયાસ કરશે. તો આખા મંદરાચલ પર્વતને જેના પુષ્ઠ ઉપર તેને ધારણ કર્યો, અને કિણ એને મોટા મોટા પર્વતને જ્યારે ઉખાડવામાં આવે ને, તો મોટી મોટી ચટ્ટાનો હેઠે હોય ને, કઈ ના કઈ સપાટ ન હોય, કઈ ખાડો કઈ ટેકરો, અને એ પર્વત પીઠ ઉપર ઘસવામાં આવતો હતો, ઘર ઘર આ બાજુથી દેવતાઓ આ બાજુથી. તો એમાં જેને સુખ મળતું હતું, આનંદ મળતો હતો, કોઈ માણા હોતો હોય અને કોઈ પ્રેમી સુવાળો હાથ એને આમાં ફેરવે, કેવી ઊંઘ આવી જાય, સંજોળે કો એમ ભગવાન કૂર્મને ઊંઘ આવી ગઈ. આટલો વિશાળ પર્વત, તમને એમ થાય કે એની એની વાતનું વર્ણન કરો છો. ભાગવતની અંદર આ કથા છે, એમાં લખ્યું છે દધાર પૃષ્ઠે સલક્ષ યોજન, 1,00,000 યોજન ઊંચો પર્વત હતો. તો ભગવાન શ્રી વિષ્ણુ ચંદ્ર, વિષ્ણુ ભગવાન કાચબાનો અવતાર લીધો, એ કાચબાની પૂઠ વાહો જે છે એ 8 લાખ કિલોમીટર એરાઉન્ડ છે. જેવો તેવો કાચબો નથી, કાચબા નહીં તે કૃષ્ણ ગીતામાં યાદ કરે છે, કુર્મા અંગાની સર્વ છે ઇન્દ્રિયાણ. ઇન્દ્રિયોને જેમ કાચબાને તેમ ટચ કરો ને તો એ બધા આંખ નાક બધું મોઢું અંદર લઈ જાય, એમ ભક્ત પણ કાચબા જેવો બને. હું કામ, જ્યાં પાપ હોય જ્યાં અધર્મ હોય ને એ અંદર વિયો દે એના હાથમાં. ભક્ત એની ઇન્દ્રિયોને રોકવી જોઈએ કાચબા ગોડે. જ્યાં ભક્તિ સેવાના કામ હોય તો પેલા, અને જ્યાં પાપ હોય તો ત્યાં જ્ઞાન જાય. કાચબો કેમ એને અંદર એને સુરક્ષિત રાખે, એમ વેદના નીતિના મર્યાદા નિયમોથી ભક્ત પોતાની ઇન્દ્રિયોને સુરક્ષિત રાખે. ભગવાન ઉદાહરણ આપે કાચબાનું ઇન્દ્રિયોને વશ કરવાનું. સરસ. પણ અહીંયા ઈ જ ભગવાન કાચબો બન્યા છે, તો મહાવિકરાળ કાચબો. અમારા ગુરુ મહારાજજી એક વાત સુંદર કે અત્યારે કળિયુગમાં જે લોકો પોતાને ભગવાન માને છે, પૂજાવે છે, બને જાય છે, એ વિડીયો અને આ પથ્થર નાનો આવડો મોટો મંદિરાચલ તો પીઠ ઉપર નહીં લઈએ, કે એને એક પાણો લેવાનો અને પીઠ ઉપર ઘડી ગહવાનો. ભગવાન તમારી ભગવત્તા બધી એની બારી કાઢવે. જો તમે ભગવાન હો તો ભગવાને તો મંદિરાચલ પર્વત 1 લાખ યોજન, તો તમે ભગવાન છો ને, પોતાને ભગવાન કહો છો ને. અરે હાડ માસનું શરીર મળ્યું છે, હોસ્પિટલમાં જન્મ લીધો, પોલિયોની રસી પીધી, ઝાડા થઈ ગયા તમને, તમારા દાંત પડી ગયા હતા, હવે 2-5 શ્લોક આવડી ગયા, 10-12 હજાર છેલ્લા થઈ ગયા, ભગવાન થઈ ગયા? નાની એવી કઈક શક્તિ ભગવાનની કૃપાથી મળી જાય તો ભગવાન ન થઈ ગયો. પણ અબુધ જનતા કોઈક નાના મોટા ચમત્કાર દેખાડે તો બસ ભગવાન ભગવાન. ભગવત શબ્દની પરિભાષા જ નથી ખબર સમાજને, જે વેદોમાં આપી છે, વ્યાસજીના પિતા પરાશરજીએ આપી છે, કે જેનામાં 6 ઐશ્વર્ય સમગ્ર રૂપે અને સનાતન રૂપે શાશ્વત રૂપે વ્યાપ્ત હોય એને ભગવાન કહેવાય. ઐશ્વર્ય છે સમગ્ર છે, વીર્યસ્ય યશસ્ય, જ્ઞાન વૈરાગ્ય યો છે શણા ભગિતિંગના, સૌથી સુંદર, સૌથી બળવાન, સૌથી જ્ઞાન, સૌથી મોટું વૈરાગ્ય, જેમની કીર્તિ અક્ષય રીતે હોય, જેના સમાન કોઈની પાસે ધન સંપત્તિ ન હોય. કોકની પાસે ધન હોય સમાજમાં જોવામાં આવે ઘણા ધનવાન હોય, પણ બુદ્ધિ ન હોય. ધન હોય બુદ્ધિ હોય તો રૂપ ન હોય, રૂપ હોય તો બળ ન હોય, કાંઈક તો કમી છે, અને કદાચ બધું હોય તો ઘડીક પૂરતું, કારણ કે એનો ફોટો આવી જવાનો, એને સુખડનો હાર ચડવાનો, ગમે એટલું હોય ઘડીક ધન રે, ઘડીક રૂપ રે. અત્યારે જોવે 16, 17, 18, 20, 30 વર્ષના 40 વર્ષના પછી મંડે કડેસલી પડવા, એ રૂપ વયું જાય, ગાયબ થઈ જાય, અને 65 વર્ષે તો હે કરે તો દાંત જ ન હોય. બન રહા એક દાબલી બન રહા સોફ્ટું નખાય તું, 300 કિલો ઉપડતા હોય, મોટા મોટા સાધનો ઉપડતા હોય, પસાવર ના થાય તો એ બળ રૂપ વયું જાય, બળ, કારણ કે અસીમિત ઘડીક પૂરતું. પણ કૃષ્ણમાં અક્ષય બળ, સનાતન. આ ભગવાન કોને કહેવાય સમજો, વિસ્તારથી ભાગવતમાં સંતો સમજાવે. જો અહીંયા જે ભગવાનની વાત થઈ રહી છે, જે કૃષ્ણ કેશવ જયદેવ ગોસ્વામી કહે કે એને ક્ષિતિ આખી ધરણીને ધારણ કરે એવો મોટો પર્વત એને લઈ લીધો પીઠ ઉપર, અને પાછો ઘર નહીં ચાલે તો એ કાંઈ અસર ન. તો ભગવાનના કશ્યપ અવતારની કથાને સ્મરણ કરે છે જયદેવજી. ત્રીજા શ્લોકમાં ત્રીજો અવતાર કહે છે ભગવાન વરાહદેવ. કશ્યપની પત્ની દીતિ, દીતિથી 2 દાનવો થયા, હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. અને હિરણાક્ષ એટલા બલવાન કે આખી પૃથ્વીને ઉપાડીને રસાતળમાં લઈ જાય. બોલો પાતાળ. બ્રહ્માજીને ભગવાને કીધું સૃષ્ટિ કરો, પણ કે સૃષ્ટિ શેમાં કરું, પૃથ્વી જ નથી, તો ક્યાં છે પૃથ્વી? પૃથ્વી તો હિરણાક્ષ ચોરી ગયો. અને હિરણાક્ષ નો વધ કરવા માટે બ્રહ્માજીની નાસિકામાંથી યજ્ઞ પુરુષ ભગવાન વરાહ પ્રગટ થયા. દિવ્ય શરીર, એમના ઘાસના એમના જે રૂવાડા છે ને, એ જ અત્યારે આ કુશા ઘાસ છે જે યજ્ઞમાં વપરાય છે. યજ્ઞ નારાયણ પણ એને ઘણી વખત કહેવામાં આવે છે, વરાહદેવ. અને એનું જમા જહાર યુદ્ધ થયું હિરણાક્ષ સાથે, ગયા રસાતળમાં. વરાહ એટલે તમે સમજો ને ભૂંદરું, સુકર, સુકર નું રૂપ લીધું કૃષ્ણે, કારણ કે કામ એ કરવાનું હતું. પૃથ્વીને સૂંઘતા સૂંઘતા લઈને ઉપર આવે એનું વર્ણન આ થયેલું છે. વરાદેવ સુકર રૂપે બિરાજી છે, એને બે દાંત, જો બે વરા આવે, બે ભૂંદરા આવે, એક વનનું ભૂંદરું, એક ગામ ગ્રામ્ય, ગ્રામ્ય સુકર, વન્ય સુકર. જે રાક્ષસી વનનું સુકર હોય ને એને દાંત હોય, અને આ જે ગામડામાં ભાવનગરમાં ગટરમાં હતા એને દાંત ન હોય, એ ભૂંદરા એને ગ્રામ્ય સુકર કે. એક સંતે બહુ સારું કીધું, ભગવાનને તો બહુ સૃષ્ટિમાં 84 લાખ પ્રકારના શરીર બનાવ્યા, પણ એમાં સુકર સફળ નિર્મિત હરે. હરિની સૃષ્ટિ બનાવી 84 ચક્ર યોનિઓમાં, એમાં આ ભૂંદરાની, ગ્રામ્ય ભૂંદરાની યોનિ સફળ થઈ ગઈ. કેમ? કારણ કે આ ભૂંદરા શું કરે, કચરો ગટરનો ઈખા ઈ મળ ખાય. ભૂંદરા જે છે, માણસ જે વસ્તુ ખાય અને એનું મળ બની જાય ઈ ખાય. પ્રહલાદ મહારાજ, ધ્રુવ મહારાજ જેવા સંતોની સામે જયારે ભગવાન પ્રગટ થયા તો ધ્રુવ મહારાજે કીધું, નિર્યોપી, નરકે લઈ જવા વાળી આવી પશુ પ્રવૃત્તિઓમાં માણસ કેમ નિરત છે. નૂનમ વિમુષ્ટ મતય કર્મ મતય, જોવામાં આવે છે. અત્યારે લોકોની વૃત્તિ પશુ વૃત્તિ થઈ ગઈ છે. જેમ સંસારનો કચરો, સંસારની કચર્યા વાતો, થર્ડ ક્લાસ વસ્તુ ખાવી, થર્ડ ક્લાસ વસ્તુ બોલવી, થર્ડ ક્લાસ વસ્તુ સાંભળવી, જેમ ભૂંજરાને મળ જ ગમે, એમ મનુષ્યને અત્યારે સંસારનો કચરો જ ફાવે છે. જો ભૂંજરાનો સ્વભાવ છે એને, તો એની સામે તમે રસગુલ્લા લઈ જાઓ ને કે હાલ્યો આ નંબર વન રસગુલ્લા છે, તો એ તો ગુંગીને કે હે જવા દે ને ચાર, પણ રસગુલ્લા ખાય ને પછી જે બને તો એને એમ મજા આવે. આ ભૂંજરાની નેચર છે. તો અમુક વૈષ્ણવો ભજન કરે, પણ અમુક ભૂંજરા જેવી વૃત્તિ વાળા એની નિંદા કરે, એટલે એને સાફ કરે છે. તો જેમ એ ભૂંજરા છે એ ગામનો કચરો સાફ કરે, એમ નિંદકો ભક્તોના ચરિત્ર સાફ કરે. તો આ બે સૃષ્ટિ સફળ થઈ ભગવાનની. હરે કૃષ્ણા હરે કૃષ્ણા કૃષ્ણા કૃષ્ણ હરે હરે,
હરે રામ હરે રામ 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 હરે હરે.
તો એ સુકર રૂપે ભગવાન પૃથ્વીને પોતાના દંતના અગ્રભાગ ઉપર ધારણ કરીને આવે, એને શ્રી જયદેવજી પોતાની આ દિવ્ય પંક્તિમાં કહે છે,
વસતી દશન શિખરે ધરણી તવ લગ્ના, શશિની કલંક કલેવની મગ્ના.
ભગવાનના સુંદર ચમકતા ધોળા ઉજ્જવળ વ્હાઈટ દાંત ઉપર પૃથ્વી કાળો ધબ્બા જેવી લાગતી. દશન દાંત ઉપર શશિની, અને એ કેવું દ્રશ્ય હતું, જેવી રીતે ધોળા ઉજ્જવળ ચંદ્રમામાં કેમ ડાઘ છે, કાળો ધબ્બો છે ને, એમ શશિની કલંક, ચંદ્રમામાં જેમ કલંક રૂપી કાળો ડાઘ છે, એમ ભગવાન વરાહ શુકરના દાંત ઉપર એ પૃથ્વી કાળા ધબ્બા જેવી લાગતી. શશિની કલંક કલે ઈવ મગ્ન. તો દશન શિખરે દાંતના અગ્ર શિખરે મતલબ એન્ડ પોઈન્ટ ઉપર હતી, પણ લગ્ન શોભાયમાં નથી. એવા કેશવ આ અવતારે કોને લીધો, કૃષ્ણએ. કેશવ ધ્રિત સુકર રૂપ હવ કર કમલ વરે નખમ. પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુ સ્તંભ માંથી પ્રગટ થયા. પ્રહલાદે કીધું કે આ સ્તંભમાં છે, સર્વત્ર યત્ર તત્ર સર્વત્ર ભગવાન છે. પ્રહલાદ મહારાજને દેખાતા હતા, પણ અસુર આ મોટા ભાઈ હિરણ્યકશિપુ, કારણ કે હિરણાક્ષનો વધ થયો, વિષ્ણુ ભગવાને માર્યા એને, તો હિરણાક્ષને બદલો લેવા હિરણ્યકશિપુએ તપસ્યા કરી અને વ્રત મેળવા અજર અમરતાના, પણ મળ્યા નહીં, થયા નહીં. અને ભગવાન નરસિંહ રૂપે આવ્યા. સ્તંભે સભાયાન મૃગમ ન માનુષમ, અતિ અદ્ભુત રૂપ હતું ભગવાન નરસિંહનું. શુકામ સત્યમ વિધાતુ નિજ ભૃત્ય ભાષિતમ, પોતાના પવિત્ર શુદ્ધ ભક્તની વાણીને સાર્થક કરવા માટે પધાર્યા છે સ્તંભમાંથી. અને અતિ વિકરાળ દાંત, અદ્ભુત એમનું મુખ. અને એ સભાની વચ્ચે જયારે પ્રગટ થયા તો હિરણ્યકશિપુ હારે એમનું યુદ્ધ થતું હતું. હિરણ્યકશિપુ પણ મહા અસુર હતો, બહુ મોટો રાક્ષસ, એમનું શરીર મહાકાય હતું હિરણ્યકશિપુ. રામાયણ નો પ્રસંગ હું ઘણી વખત તમને કહું છું. એક વખત રાવણ સ્વર્ગમાં ગયા, અને રાવણ સ્વર્ગમાં ગયા તો ન્યાય એક કુંડળ પડ્યું હતું. કુંડળ સમજો ને, કાનમાં પહેરવાનું બેરિંગ. તેને કીધું આને ઉપાડો, રાવણને કીધું આને બાજુ. રાવણે બળ કર્યું, બહુ બળ કર્યું. જેને કૈલાસ ઉપાડ્યો છે એક હાથે, એ રાવણ થી કુંડળ ઉપડ્યું ને, એટલું મોટું કુંડળ કાનનું. એને કીધું કે હા હા હા, ઉપડતું નથી, આ કોનું છે? તાકે હિરણ્યકશિપુનું. જે રાવણ થી કુંડળ ન ઉપડ્યું, એ હિરણ્યકશિપુનું કુંડળ કેવડું, અને એ કુંડળ એવડું તો એ કાન કેવડો, અને કાન કેવડો તો એ હિરણ્યકશિપુ કેવડો. પણ ભગવાન નરસિંહ સામે એ મચ્છર જેવો લાગતો હતો. કારણ કે વિક્રાંત જેવી સાડી એવો કલર, એવા ચપ્પલ, બધું મેચિંગ. પતિ હારે મેચિંગ નહીં, બાકી બધા હારે મેચિંગ. એની હારે એકની હારે મેચિંગ નહીં, બસ બાકી બધું મેચિંગ નું હોય. સાસુ હારે મેચિંગ નહીં, પતિ હારે મેચિંગ નહીં. જોવામાં આવે છે ને આજે સાસુઓના ઝઘડા પ્રખ્યાત, ભળતું જ નથી કોઈને. એટલે ઓલા સિરિયલો જ બનાવી, સાસ ભી કભી, એવું કઈક આવતું ને. હવે ફેંકાય બેન થઈ ગઈ, હવે કઈક પેલા ઊંધા ચશ્મા વાળા હાલે છે. આપણી મનની નબળાઈને આવડા બહુ સમજે, પણ આપણને સમજાતું નથી. કપોલ કલ્પના સ્ટોરીઓમાં લોકો કેટલો ટાઈમ પાસ કરે. સાસ ભી કભી દહી થી, એ ભૂલી જાય, સાસુ ભૂલી જાય કે હું પહેલા વહુ હતી. પણ એ વહુ સાસુ એને હેરાન કર્યું એટલે એ બદલો લેતી હોય એને વહુ. પણ ભારત વર્ષની સંસ્કૃતિ બતાવે છે કે દીકરી જેમ પાલવી જોઈએ વહુને. પોતે ગઢા ચાસે એને કઈ ગમતું ન હોય, હવે એને હેઠું મૂકવું જોઈએ. પણ આ તો એવું શાસન કરે તમારે, અમુક શાસન. ઈ નવી છે, કઈક શોખ પૂરા કરવા, કઈક ઈચ્છા પૂરી કરવી નહીં, બસ અમારું આમ આમ મારું શાસન રહેવું જોઈએ. ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ, મારીથી હેઠી રહેવી જોઈએ. તો બહુ એનથી ફરેલ મળે પછી તો રોજ મહાભારત ઘરમાં. કારણ કે સત્સંગ નો હોય, સંસ્કાર નો હોય, એટલે એ ઘરમાં કજિયા ને કંકાસ જ હોય. બધા રે ઘરે, હે ને, બધા રે ઘેર, રાખે એકબીજા હરે વેર. પછી થાય કાળો કેર, જીવન થાય ઝેર, અને પછી છેલ્લે જાય એમના ઘેર. આ રિઝલ્ટ છે. પણ જો કોઈ સાચા સંતની થાય મહેર, અને પકડે માળાનો મહેર, તો ઠાકોરના થાય લહેર, અને એને ભગવાનના ધામમાં લીલા લહેર. સાસુ વહુ ને આ હાઈવે જેવું છે. એક ભગત બહુ સારી વાત કરતા, હાઈવે, હાઈવે માં છે ને મારુતિ, નવી બહુ મારુતિ ગણાય. ઈ ફૂલ લાઈટ કરે ને તો ઓલો ટ્રક, સાસુ ટ્રક એને ડીમ કરાય. પણ આ ઈ ફૂલે ફૂલ બે આવે ભટકાય, ડીમ ફૂલ કરતી રહેવું પડે. પણ આ કરે જ નહીં છે, બે ફૂલે ફૂલ ઢીલા જ ન પડે. એક ભાઈ, એક બેને પ્રશ્ન કર્યો એમના પતિને કે હું તમારી બા બે એક હારે મરવા જાવી, મરવા પડવી, તમે કોને બચાવશો? ઓલો બિચારો શું કે, સેન્ડવિચ થઈ ગયો વહુ ને બા વચ્ચે, કોને બચાવશો? ઓલો કઈક કે વિચાર કરતો થઈ ગયો. તાણે કીધું કે મને નહીં બચાવતા, તમારી બાને બચાવજો, કારણ કે એને બચાવવાળા કોઈ નહીં હોય, મને જ મળી રહે. લ્યો આમાં કોણ ક્યાં મથે કેમ સમજાય? આમ જ હાલે છે આ સંસાર. કેમ આવું થયું ખબર? કારણ કે લોકો શહેરમાં રહીને પોતાને કંઈક બીજું સમજવા માંડ્યા. આપણા ગઢાના વડવાઓના ઋષિઓના વેદોના સંસ્કાર આપણે નેવે મૂકી દીધા. પેલા આપણા ગામડામાં ચૂલા હતા, હવે બાટલા થઈ ગયા. ગેસના બાટલા ઓછા થવે, પણ આનો બાટલો તો પેલો જ હોય તમારે, હે ને? પાછા કે મારો બાટલો ન વયો જાવ, તારો વયો ગયેલો જ રહેશે, તમારે કામ જ ન કરવું. રહે છે ને આવું? કારણ કે ગામડાઓમાં તમે જુઓ, પેલા કેવલ ગામડાના લોકો 4 મહિના ચોમાસામાં કામ કરે, 8 મહિના ફ્રી. અને આપણે અત્યારે આપણું જીવન એટલું ઓલું બનાવી નાખ્યું, 1 મિનિટનો ટાઈમ નથી. અને ઘણા તો અમતા મતે છે, પાઈ ની પેદા એને કે નહીં, કાંઈ ન હોય, કોરે કોરા તૂટે રાખે. હમણે રડતા હોય તો ભલે, ઈ નથી કરતા, તોડે છે, અમુક તો તોડે છે. સંસ્કારે તોડ્યા, ધને તોડ્યો, બધી કોરથી ગયા, એવી સ્થિતિ નિર્માણ કરી છે આજના લોકોએ. પણ ગુજરાતની સંસ્કૃતિ, આપણા ગામડાઓની સંસ્કૃતિ, સવારમાં આજે સૂર્ય ઉદય ન થયો ને ત્યાં ઉભા થઈ જાય આપણા ખેડૂતો. અને આપણે શહેરમાં રહીને બસ, પહેલા જોયું ટીવીમાં, ક્યારેક ક્યારેક અઠવાડિયે હોટલમાં જાય, મહિને ટોકીઝમાં જાય. અને હવે એટલી પ્રગતિ કરી, એટલી પ્રગતિ કરી કે ઘરને ટોકીઝ, હોમ થિયેટર લાવ્યો. સારું કર્યું, આ બાપાના સંસ્કાર ઉજળા કર્યા છે. ઘરને મંદિર બનાવવું જોઈએ એની બદલે હોટલ અને થિયેટર બનાવી દીધા. અને પાછા કહે છે કે અમે પ્રગતિ કરી, અમે પ્રગતિ કરી, પતનમાં એને પ્રગતિ દેખાય. પ્રગતિ જીવનમાં સુખ શાંતિ અને આનંદ મળે એને કહેવાય, ચિંતા ઉપાધિના ટોપલા વધે એને પ્રગતિ ન કહેવાય. આપણે અત્યારે ચિંતાથી કોણ મુક્ત છે? નાનો છોકરો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ પણ હોય, બધા ચિંતાથી ભર્યા છે. જેમ શરદીમાં છોકરો ભરાઈ જાય ને, એમ ભરાઈ જાય ચિંતાથી બધા. અને પાછા કે એમ પ્રગતિ કરી. પ્રગતિ એને કહેવાય જેને ટાઈમ જ ટાઈમ હોય, પ્રગતિ એને કહેવાય જેને શાંતિ શાંતિ હોય, સુખ જ સુખ હોય. હવે નવરાય નહીં, ચિંતા ઉપાધિ રોગ વધ્યા, કામ વધ્યા. અને આપણે શું કહેવી? પ્રગતિ કરી, પ્રગતિ કરી. 21મી સદી કી ઓર, એટલે હું 21મી સદી, આ 20મી સદી નથી, 20મી સદી કરી નાખી. 20મી સમજાય ને ગુજરાતી ભાષા, 20મી. કારણ કે જીવન જ એવું કરી નાખ્યું, ગામડાઓ તૂટી ગયા, શહેરો કદાવર થયા, શહેરમાં રહીને આ માણસો જનાવર થઈ ગયા, જીવન પ્રાણી જેવું કરી નાખ્યું. નહી તો એક સંતની વાણી બહુ સુંદર કહે છે, ગામડાઓનું કેવું મધુર પવિત્ર જીવન હતું આપણું, ઈ બાળપણ, ઈ આનંદ, ઈ વેર ઝેરની કોઈ ઈર્ષાના ભાવ નહીં, એકબીજા પ્રત્યે સેવાની વૃત્તિ, ભગવાનની ભક્તિ માટે સમય, ખેડૂત પુત્રો, ખેતી, બધું ગાયબ થતું જાય છે અને આસુરી વૃત્તિ આવતી જાય છે. 5 વાગે પરોઢીએ અમે વેલા વેલા જાગતા હતા, 5 વાગે જાગી જતા લો પરોઢિયામાં, ઢોરને ભફેડીને ખાવા વેલે હાર છોડતા હતા. તરત જ ગાય ભેંસ ઘરે આંગણામાં બાંધી હોય તો એને ખાવા હાટું થઈને છોડી દેવામાં આવે. ગામડાનું જીવન હતું. ઘંટી ને ઈ ઘમર વલોણા, સવાર સવારમાં છે ને આ ઘમર ઘમર છાશના વલોણાનો સ્વર, ઈ ઘંટીનો દળવાનો સ્વર, પ્રભાતિયા મે ગાતા તા, મહેતા નરસિંહના ઈ પ્રભાતિયા, જાગને તું જાદવા કૃષ્ણ ગોવાળિયા, હાલતા હોય પદ સવાર સવારમાં પ્રભાતિયા ગવાતા હોય. આ તમારે મૂક્યું હોય કોઈ માઇકલ જેક્સન નું હવારના પરમાં ટંગ નહીં ઠીક નહીં ઠીક નહીં કરતા હોય, બાથરૂમમાં હેલેલ કરતા હોય તમારે. સૌથી મોટી વાત તો એ હતી કે વહેલા જાગતા હતા. માતાઓ એના કામમાં રહેતા હતી, પ્રભુજીઓ એના કામમાં, એકબીજા પ્રત્યે પ્રેમ અને કૃષ્ણના પ્રભાતિયા ગુણ ગાતા ગાતા. અમીર તે દી ગરીબોને ખવરાવીને ખાતા હતા, ગામમાં કોઈ ભૂખ્યો નથી ને, કોઈ માંગણ પાછળ જોતા પેલા કુતરાને મળે, ગાયને મળે, અતિથિને મળે, બ્રાહ્મણને મળે, આ તો લઈ લે તમારો બેસે. જુઓ, ભેગું કરીને ખાવા કરતા ભેગા મળીને ખાવામાં બહુ આનંદ છે. પણ વૃદ્ધિ અત્યારે ભેગું કરવાની થઈ ગઈ છે બધાની. ગામનું જે ખાવું એ થાય, મારું સારું ખાવું જોઈએ. આ વૃદ્ધિ આવતી જાય છે કારણ કે સંસ્કાર જતા રહ્યા, સત્સંગ જતો રહ્યો. નટમલ બજાણી આના ખેલ તેદી બજારે થાતા તા, એ ત્રીજી પેઢી ખંભે તેડી ભાભા જોવા જાતા તા. એ દીકરા દીકરાને ખંભે તેડ્યો હોય અને એ સોરે ખેલ થતો હોય, અલગ અલગ લોકો આવતા, કારણ કે આ ટીવી તો હતી નહીં ને, ઉઘાડા કપડા પહેરીને નાચવા વળ્યું. હવે પહેલા તો રાન અવઘાણ, મોટા મોટા ઇતિહાસકારી રાજાઓના ચરિત્રો, અને વિશેષ કરીને મહાભારત ગવાતું, ઓખાહરણ હે ને, આ બધા ખેલ થતા જેમાં ભક્તિ હતી, જેમાં ભાવ હતો. વાવકુઓને વીરડા તેદી મીઠા પાણી દેતા તા, હે ને, કુઈ હોય કોઈ જગ્યાએ વાવ ને વીરડો ના આવે તો આવડ્યા ને સમજાશે નહીં, ઈ વળી હું વાવ એ ક્યાં હોતા હે વાવ. પણ છે હજી ગુજરાત ની આ સંસ્કૃતિ જીવે છે. અત્યારે તો ઘરે ઘરે નળ થઈ ગયા, પણ દમયંતી તોય ખીજાણેલા ધોવાય. આપણે પેલી આપણે પૂછે ને, તબિયત પાણી કેમ? તબિયત હારી, પણ પાણી ભાવનગરમાં અત્યારે નથી. તબિયત હારી છે, પાણી નથી. હતું પણ કાઢી નાખ્યું આપણે. પણ પેલા કુવામાં વીણ જાપ ત્યાં પાણી પી લેતા, તોય કઈ ન થતું. ના તમારે એક વાગાડ પીવે તોય તમારે કરતો કઈક ને કઈક છેડેલું જોવાય, રોગ થી ભરેલો હોય. એકવા પીવો કે એકવા દાદા નું પીવો, એમાં પાણીનો વાંક નથી, આપણો વાંક છે. પણ આપણે બહારના ઉપકરણો વધારે કરવી છે. વરણ અઢારે વગર વેરે, અઢાર વરણ ગામમાં રહેતા હોય ને, કોળી ને કુંભાર ને પટેલ ને દરબાર ને બધા, પણ કોઈને એકબીજા પ્રત્યે વેર નતો. જ્યાં ઉત્સવ આવ્યો હોય પોતાનો સમજીને જાતા, અને ત્યારે ઘરનો ભારી ચડારેલો હોય, હું નહીં જા. ત્યાં તો અંદર થી બોલે, તમાર ભાઈ આવશે પણ હું તો આવીશ જ નહીં, તો માર ન આવ્યો. ભગવાને જોડું જેવું બનાવ્યું હોય તમારે, અમુકને પત્નીને કેવું જોઈએ કે આપણે એવું ન રખાય. બોલી જાય મોટા ભાઈ છે ક્યારેક, ક્યારેક કહી દે, પણ આ તો તમારે ઈ જ હરખા કરી નાખે. અરે ઘરમાં બાંધવાની વાત જવા જો, ગામમાં કોઈ અરે કોઈ બાંધે, પ્રેમ હતો એકબીજાને, કારણ કે પાણી મીઠું, વાણી મીઠી, અને ત્યારે બે માં તકલીફ છે ને. એકવા ગાડ પીવે પણ તમારે વાણી કેવી કાઢે, બોલે નહીં એટલું જ સારું. વ્યક્તિ પીડ જોઈને પાડોશીની પડતું આંસુ ખારું હતું. કોઈ માણા પાડોશી દુખી હોય ને તો આજે પોતાનું દુઃખ લાગવા માંડતું, અને અત્યારે તો સૌથી મોટી પીડા ગાડી લાવ્યું. ઓલો ગાડી લાવે ને આને તાવ ચડે, પાડોશી હકણાય ન રહેવો જોઈએ. બસ કઈક નવી સાડી લાવે, કઈક ગાડી લાવે, કઈક ઉપલો માળ લે, આને પરસેવો મંડે જવા, આ ન થવું જોઈએ. બસ મંડે ઈર્ષાની અગ્નિ હળગવા એના હૃદયમાં, અને પાછા કે એમની પ્રગતિ કરી રહ્યા છે. આને પ્રગતિ કહેવાય? તમે વિચાર કરો આને પ્રગતિ કહેવાય? એટલા માટે આ સંત કવિ કહે છે કે પીડ જોઈને પાડોશીની પડતું આંસુ ખારું હતું, એ તમારા ઈ શેર કરતા ગામડું મારું 70 દરજે હારું હતું. 70 ગણું હારું છે, અમારું ગામ નથી આવું જાઓ. અને અત્યારના લોકો, દીકરી મુંબઈ છે તો મુંબઈ ના નહીં, વડાપાવ કોરા ચટણી વગેરે ના ખાય ને, ટ્રેન ના ધક્કા ખાય, વેહવાળ કરવા મુંબઈ ગયો. છોકરો મુંબઈ હોય ને તો દેશું, નિર્ણય કરો કે છોકરો વૈષ્ણવ હોય તો દેશું, કે કદાચ એની પાસે ધનની કમી હોય ને તો ભક્તિ ના લીધે એનું ભવિષ્ય ઉજળું હશે. માતા પિતા બહાર ના રૂપ જોવે, બહારની અવસ્થા જોવે, હવે સંસ્કારોથી હીન હોય, બસ કેવળ ચામડા જોવે છે, ચામડાના સંબંધ. પણ ગામડાના લોકો આમાં બહુ માહિર હતા, એટલા માટે એ વરરાજો જયારે એ કન્યા લગ્ન તો 7-8-10 વર્ષ પહેલા કરી નાખતા, કોક ને મેળ ન પડતો રહી જતા, એ તો જેવા જેના કરમ હોય. પણ એ મોઢું તો જયારે લગ્ન થાય ત્યારે જ જોવા મળતું, અને તોય તો એ જીવન આખું હેલું જાય. તો તમારે પહેલા મળી આવે, પહેલા નક્કી કરે તો 2-3 થી 1 જ વર્ષમાં એનું પૂરું પોતે ગયો હોય તો થાય છે ને એવું. કારણ કારણ શું છે? હોય શકે પરિસ્થિતિ કારણ છે, હોય શકે શરીર કારણ છે, સમાજ કારણ છે, આ બધા પાછળ એક જ કારણ છે કે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિના સંસ્કાર નથી. બસ આ હોય તો કાંઈ વાંધો ન આવે. ઘરે તાણ હોય ને તો એ બે માણસ સૂકું રોટલો ખાતા હોય ને તોય તેને શાંતિ ને સુખ હોય, લોટો પાણી પીને હોઈ જતા હોય. બાકી ઘરે ધનના ઢગલા અને અનાજોની કોઠીઓ ભરી હોય, પણ ઓલીનું મોઢું આમ ને ઓલાનું આમ રિહાઈને બેઠા હોય, ન ખાતા હોય. ખેલ સંસ્કારોનો છે. અને થશે કેવળ સત્સંગથી. ઘણા કહે છે કે સત્સંગની કોઈ જરૂર નથી, મંદિરની કોઈ જરૂર નથી. આ મૂર્ખ્યાઓની વાણી છે, એને શાસ્ત્ર વાંચ્યા નથી, એને સદગુરુ મળ્યા નથી, અને આવા બોગસ વ્યક્તિઓની વાતથી કાંઈ અસર વ્યક્તિ અને સમાજને એમાં પડવું ન જોઈએ. પ્રભુપાદજી કહેતા આધુનિક ટેકનોલોજીની બહુ જરૂર છે, ઇસ્કોન બધું ઇસ્તેમાલ કરે છે, પણ સદુપયોગે અને સમાજના હિત માટે. દુરુપયોગ નહીં, ભોગ અને પાપ વૃત્તિ નહીં, બસ કેવળ સમજણનો ખેલ છે. આ તો હું સાઈડ વિષયમાં વયો ગયો, તમે બધા બેઠા છો એ રીતે એટલા માટે. પણ વાત એ સમજવાની છે કે કોઈને પણ સામાન્ય માણસને તમે ભગવાન ન માનો. ભગવાન કોને કહેવાય, ભગવાનના શું લક્ષણો છે, એ વેદોમાં ઋષિઓએ ભગવાનને સ્વયં બતાવ્યા. નાના મોટા ચમત્કારથી પ્રભાવિત થઈ અને કોઈને ભગવાન માનશો દુખી થાય છે. સાવધાન કરે છે આ ભાગવત, સાવધાન કરે છે સંતો. ભગવાન કોને કહેવાય એ તું જયારે કૃષ્ણ જન્મ લીધો, રામ જન્મ લીધો, એના વર્ણન સાંભળો ત્યારે સમજાશે કે ભગવાન આને કહેવાય. જોવા આ નરસિંહ ભગવાન, બધા વ્રત બધા બધું લીધું હતું, રાતે નહીં મરું, દિવસે નહીં મરું, નામ નહીં મરું, તેમ નહીં મરું, બધું યાદ કરાયું, અને બ્રહ્માના બધા વચન પાળી, અને એ બે તીક્ષ્ણ નખોથી એ છાતી વ્રજ્રથી પણ કઠોર હતી એવી રીતે ફાડી નાખી જેવી રીતે ચટાઈ બનાવવા વાળો વ્યક્તિ સૂકા ઘાસના તણકલાને ચીરી નાખે એમ ચીરી નાખ્યું. જયદેવ કી કહે છે પૂતનું ભૃંગમ, એ તનુને ભાંગી નાખ્યું. પણ સુદ ગોસ્વામી 24 અવતાર જયારે ગણાવે તો ચતુર્દશી નરસિંહમ ચૌદમો અધ્યાય નરસિંહનો થયો તો એ છાતીને ફાડી નાખ્યું. અને આસાનીથી ભગવાન શક્તિના સ્ત્રોત છે, એવું નહીં એમ ન કરવું પડ્યું, ફાડ કરીને ફાડ લેજે લેજે લે તું લેજે. જેની ભ્રિકુટી માત્ર થી સૂર્ય અને ચંદ્ર કંપિત થઈ જતા એવા હિરણ્યકશિપુને પલના પલકારામાં નરસિંહદેવે ફેંકી દીધો ફાડી. એટલા માટે જયદેવજી કહે છે કેશવ ધીત નરહરિ રૂપ જય જગદીશ હરે,
કેશવ ધીત નરહરિ રૂપ જય જગદીશ હરે,
જય જગદીશ હરે, જય જગદીશ હરે,
જય જગદીશ હરે,
બોલો બધા
જગદીશ હરે.
તવ કર કમલ વરે નખ મદભૂત શ્રીંગમ દલિત હિરણ્યકશિપુ તનુ ભૃંગમ, કેશવ ધીત નરહરિ રૂપ જય જગદીશ હરે,
જય જગદીશ હરે,
જય જગદીશ હરે.
તવ કર કમલ વરે નખ મદભૂત શ્રીંગ લલિત હિરણ્યકશિપુ તનુ મૃંગ,
કેશવ
अवधीता नर हरि रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे
छलयसि विक्रमण बलिरथ भूतवाम पदन खनीर जनित जन पावन
चलयसि विक्रमणे बलि मदभूतवामन पदन खनीर जनित जन पावन
केशव धृत वामन रूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे
जय केशव धृत वामन रूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे
जय देवी जी कैसे आगळ के छल यसे छल करवा माटे सुकाम छल करवा माटे क्या वामन रूप कृष्ण ये लीधु बावन बटुक ब्रह्मचारी नु इंद्र ने सिंहासन पाछू देवा माटे अदिति माता ये तपस्या करी महाप्रसिद्ध विष्णु प्रीति कारणम अमोघ एव व्रतम जस्य नामम पयो व्रतम आ व्रत ने करियो भगवान एनी सामे प्रगट થઈને કીધો કે હું ઇન્દ્ર ને નું સિંહાસન પાછું દેવરાવીશ બલિના પાસેથી જોવો ઇન્દ્રદેવે કેટલી ભૂલ કરી છતાં એવા અપરાધી ભક્ત હાટુધન અખિલ બ્રહ્માંડ નો નાથ લક્ષ્મી નો જેને હાથ પકડ્યો છે એવો લક્ષ્મી નાથ ભિખારી થઈને ગયો ભક્ત હાટુ મારા ભગવાન ભિખારી બની ગયા ભક્ત માટે ભગવાન ભિખારી બની જાય કેટલો પ્રેમ કપટ કર્યો ભક્ત હાટુધન હાચું ખોટું કાંઈ જોવાલ નથી ભગવાન અને ઈ વામન બનીને ત્રણ ડગલા બોલ્યા પણ જ્યારે માપવાનું કીધું તો પહેલો ડગલો આકાશની અંદર ભૂલોક ભુવા સ્વ તપ જન મહર અને બ્રહ્મલોકના કવરને ફાડી અને અંગૂઠો બહાર નીકળી ગયો એક પગલે સાત લોક કેટલું વિશાળ એટલા માટે કૃષ્ણ વામન નું નામ પડ્યું ઉરુક્રમ ભગવાન અને ઈ દિવ્ય કારણોદક સાગરનું પવિત્ર બ્રહ્મ જલ સ્પિરિચ્યુઅલ વોટર શ્રી ગંગા દેવી ભગવાનના અંગૂઠાને ધોઈ અને પધાર્યા બ્રહ્મલોકમાં
પદ નખ નીર જનિત જન પાવન પદ નખ નીર જનિત જન
પાવન પદના નખને સ્પર્શ કરી અને ઈ ત્રિભુવનને પવિત્ર કરવા વાળામાં ગંગાજી મંદાકિની પ્રગટ થયા આવા ગંગાને પ્રગટ કરવા વાળા ભગવાન શ્રી કૃષ્ણ નો અવતાર વામન દેવની જય હો જય હો
કેશવ ધૃત વામન રૂપ જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે
જય કેશવ ધૃત વામન રૂપ જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે
ક્ષત્રિય રુધિરમય જગત ભગત પાપમ નપયસિ પયસિ શમિત ભવતાપમ
રુધિરમય જગત ભગતાપમ નપયસિ પયસિ શમિત ભવતાપમ
કેશવ ધૃત ભૃગુપતિ રૂપ જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે
केशव गीता भृगुपति रूपा जय जगदीश हरे जय जगदीश हरे
जय जगदीश हरे।
क्षत्रियो नो आतंक पृथ्वी ऊपर जारे व्याप्त हतो प्रत्येक क्षत्रिय पोतानी बाहु बल भुजाओ थी जनतानू समाजनू रक्षण करवू जोई पोषण करवू जोई एनी बदले भक्षण ने शोषण करवा मिले। त्यारे भगवान श्री कृष्ण नो एक अवतार थयो भृगु वंश मा। बहु सुंदर इतिहास सुखदेव गोस्वामी श्रीमद भागवत ना नवम स्कंद मा संभळावे। महाप्रतापी तेजस्वी राजा थया गाधी। गाधी ने एक कन्या हती नाम हतु सत्यवती। अने ई सत्यवती ना लग्न अति सुंदरी राजकुमारी सोळे शनगार सजीने आवे तो अप्सराओ ने फीकी पाड़ी दे एवं एमनु तेज अने सौंदर्य। अने ई गाधी राजा ने त्यां एक वखत एक ऋचिक नामना मुनि जे तपस्वी योग साधनानी परिपूर्णता ने प्राप्त करी थी पण एनु शरीर सुकड़ी सुखड़ हतु एकदम पातळो। ई गाधी राजाना दरबार मां गया। पहेलाना राजाओ क्षत्रियोनो ई धर्म हतो के ब्राह्मणोने साधुओने आदर सत्कार मान मर्यादा अन्न भोजन अने वस्त्र सोनू गाय बधु दानमां आपता। अने अत्यारना ब्राह्मणोनो ई लई ले बाप साधुओनो ई लई ले न्याय टैक्स સાધુઓ ઉપર ટેક્સ સરકાર બહુ પ્રગતિ છે સરકાર અને આમાં સરકારનો વાંક નથી કારણ કે આજના પાખંડીઓ સાધુના વેશમાં ફરે છે અને અવળા ધંધા કરે છે આમાં બિચારી સરકારને હાચા હોય તો સરકારને વટાય આવડે પણ હવે સરકારે શું કરે જેવો લખે ને ડોશીમાં એવો પોંખ એવી ડાળિયા એવું છે આમાં કોઈને કઈ કીધા જેવું નથી માળા કરવી જોઈએ ભજન કરવા જેવું છે પણ આ રાજર્ષિ હતા ક્ષત્રિય નો ધર્મ છે ગીતામાં ભગવાને ક્ષત્રિય ના ગુણધર્મો પણ 18મા અધ્યાયમાં બતાવ્યા છે એ રક્ષા કરે સમાજની વીર હોય યુદ્ધે ચા પલાયનમ યુદ્ધમાં કોઈ દી પીઠ ન દેખાડે આવડા કે એમી યુદ્ધમાં ન દેખાડી પણ તું જા તો પીઠ દેખાડ ને જાય જ નહીં બીજાને મરવી નાખે ઈ મોબાઈલ ઉપર બેઠે બેઠો બીજાને મરવી નાખે સૈનિકોને ઈ જાય તો ને પહેલાના રાજાઓ યુદ્ધમાં આગળ રહેતા સૈનિકો વાહે અને અત્યારના ઓઈલો ભૂમિગ્રસ્ત જતો જાય પ્રોટેક્શન લેતો જાય અને પ્રોટેક્શન લેવા પડે ઈ સત્તા ઈ રાજા આ સમાજનું શું ભલીવાળ કરે મરદની જેમ ખુલ્લી છાતી હાલવા વાળા રક્ષા કરે હા તો એની જ રક્ષા કરવી પડતી હોય એ આપણી રક્ષા કરે એનો જેટલો પગાર ન હોય એટલો પગાર સરકારને એની રક્ષા કરવા વાળા પ્રત દેવો પડે છે આવી તો સરકાર છે આપણે પણ છતાં એક ગુણ છે કે એનામાં ભાવના સેવાની છે એનામાં વૃત્તિ કાંઈક ને કાંઈક જનતાનું હિત મંગલ કલ્યાણ થાય એવી છે પણ એ ભગવાન તો નથી અને ભગવાન તો નથી માણસ છે એટલા માટે કઈક ત્રુટિ રહી જાય છે પણ જો એ ભગવાનની ભક્તિ કરે તો બધા ગુણ બુદ્ધિ એનામાં આવે। શ્રીલ પ્રભુપાદજીએ ઇન્દિરા ગાંધીને પત્ર લખ્યો હતો। શ્રીલ પ્રભુપાદજીએ મહાત્મા ગાંધીને પણ પત્ર લખ્યો હતો કે તમારી પાછળ જનતા મોહિત છે તમે એક સાચા સંત છો તમે એક વાસ્તવમાં મહાત્મા છો પણ હવે જીવનના અંતિમ પ્રભુપાદજી ત્રિકાળ જ્ઞાની હતા ખબર હતી ગાંધીજીનું જીવન હવે રહ્યું નથી। મારી તમને અંતિમ સલાહ છે ગાંધીજી પ્રભુપાદજી પહેલાના જીવનમાં સ્વતંત્રતા સેનાની હતા તમને બધાને ખબર હશે કદાચ કલકત્તામાં જ્યારે 1922માં પ્રથમવાર એમના ગુરુ મહારાજ ભક્તિ સિદ્ધાંત સાથે એમનું મિલન થયું એ પહેલા ભારત એ વખતે આઝાદ નહોતો ગુલામ હતી ગુલામીમાં હતો તો પ્રભુપાદજી દેશને મુક્ત કરવો દેશને આઝાદ કરવો અને એની માટે ક્રાંતિકારીઓ હારે જોડાયેલા હતા। ગાંધીજીને માન આપતા સન્માન આપતા સલામ કરતા પણ ગાંધીજીની હારે ન રહેતા કારણ કે ગાંધીજી સત્ય પ્રતિજ્ઞ અહિંસા ધર્મમાં હતા અને પ્રભુપાદજીને જનૂન હતું કે મારેંગે કાટેંગે જેવી રીતે આપણા થયા ચંદ્રશેખર આઝાદ શહીદ ભગતસિંહ આ બધા ચંદ્ર જે છે સુભાષચંદ્ર બોઝ આ બધા જે સ્વતંત્ર સેનાની એની એની જેવી વૃત્તિ હતી, બસ ક્રાંતિકારી ચળવળમાં ભાગ લેતા. અને આપણા ગુજરાતના ગૌરવ લેવા જેવું છે, વૈત્રુ કરતા હતા પટેલના દીકરા, પણ એને રાજા બનાવી દીધા સરદાર વલ્લભભાઈ પટેલ. જે ધોતી ભલે પહેરી હતી, પણ આ ધોતી એ કેટલાય પેન્ટ વાળાને, કેટલાય શૂટ બૂટ વાળાને એના ઘર ભેગી ના કરી નાખ્યા હે ને. આ બધા ઐતિહાસિક મહાન પુરુષો થયા છે, ગૌરવ લેવા જેવું છે ભારતને. પણ અત્યારે ગૌરવ એટલું જ લે છે કે એની પૂતળું બનાવે, વરસમાં એની જન્મ જયંતિ હોય ત્યારે સાફ કરવા જાય, એક હાર ચડાવે, બસ એની મહાન કાર્ય કર્યું. પછી ભલે કબૂતરા ઝરકે એની ઉપર આખું કરો. લ્યો ધ્યાન આપો, મહત્તા આપો. મહાપુરુષોના પૂતળા બનાવે મહત્તા ન થઈ જાય. મહાપુરુષે જે શિક્ષા આપી છે, એને જે જીવન જીવ્યું છે, એવા કાર્યો કરો સમાજ હાટે, ત્યારે મહાપુરુષની કૃપા મળે. ખાલી હાર પહેરાવે થઈ જાય. પૂજનીય તમે કોઈ વ્યક્તિને માનો છો તો એના જીવનને, એના આદર્શને, એના કાર્યોને જીવનમાં અપનાવો, એની સાચી વૃત્તિને અપનાવો, એના સેવા ભાવને અપનાવો અને સમાજનું મંગળ કરો તો કહેવાય ને માનો છો. ગાંધીજીને કીધું પ્રભુપાદજીએ કે તમે ભક્તિ ભગવદ્ ગીતા, ગાંધીજી રોજ ગીતા વાંચતા, રામ રામ જપતા, અને એટલા મહાત્મા છે કે અંતિમ સમયે ગોળી નથુરામ ગોળશે ને તોય રામ રામ નીકળ્યું એના મોઢે. ભક્ત હતા, અને ભક્ત હોય એનામાં જ આવા મહાત્માના ગુણો હોય, બાકી ન હોય, દુરાત્મા હોય. અને પ્રભુપાજી ત્રિકાલજ્ઞ, તેણે કીધું કે તમારી પાસે જીવન બહુ ઓછું છે અને માનવ સમાજનું તમે બહુ કલ્યાણ કર્યું છે, પણ માનવ મનુષ્યનું કલ્યાણ કર્યું છે, શરીરોનું કર્યું છે, આત્માની કલ્યાણ ભગવદ્ધામ સદગતિનો વિચાર તમે નથી કર્યો. એટલા માટે સનાતન ધર્મ રાધા કૃષ્ણ રામ નામનું જે તમે ભક્તિ કરો છો, ગીતાનું જ્ઞાન જે તમે લ્યો છો, એને હાયર કરો. કેવલ રાજનીતિક પ્રવૃત્તિને હાયર મત કરો. પ્રભુપાજી ઇન્સ્ટ્રક્શન આપ્યું, પણ કળિયુગ હતો ને, ગાંધીજીના અંગત સેવકો એની પાસે લેટર જવા જ ન દીધો. જે વ્યક્તિ પોતાના ઊંચા પદ ઉપર હોય એને બહુ સાવધાન રહેવું જોઈએ. એના નીચેના જે છે ચળવળિયાઓ, જે કેટલી ઈજ અહિત કરે છે, ભોગવાની દેતા સાચા સંદેશો ને અવળા ભેજા ભરાવે છે. એમ ઘણા શિષ્યો પણ એવા હોય છે કે પોતાના ગુરુનું માથું ખાઈ જાય, બોલો આમ કરે તું કેવો છો એ તો કે. ન પગ્યો લેટર, ત્રણ દી, ચાર દી, પાંચ દી, આઠમા દિવસે ગાંધીજી ને ગોળી વાગી ગઈ. લેટર ની તારીખ બતાવે છે, લેટર લખતા ત્યારે પેલા તારીખ લખતા ને, આ તારીખે લખ્યો છે, ન પગવા દીધો. ઇન્દિરા ગાંધી નું રાજ આવ્યું, પ્રભુપાજી એ લખ્યું ઇન્દિરા ગાંધી ને કે તમે મહાન છો, તમારું કુળ મહાન, તમારા પિતા જવાહરલાલ નહેરુ બધા મહાન, પણ શાસન સ્ત્રીને શોભે નહીં, તમે ગાદી સંજય ને આપો. ન માન્યા, ગોળી વાગી ગયા. કારણ કે એક પુરુષ ની અંદર પુરુષત્વ હોય, એ કોઈ દી સ્ત્રીનું શાસન સહન નહીં કરી શકે. તમે સારા છો પણ આવડા સારા નથી, તમને રહેવા નહીં દે. એટલે તમે વહીવટ તમે કરો, પણ સંજયને ગાદી આપો. નો આવે પ્રભુપાજી ત્યારે પણ છેલ્લે છેલ્લે લખતા ગયા કે જે એટલા લોકો સંસદમાં બેસે છે એ બધાને નિવેદન છે કે દેશના કાયદા કાનૂન બનાવે એ પહેલા 5 મિનિટ ભગવાનના નામનું કીર્તન કરે, તો ભગવાન એને સદબુદ્ધિ આપશે અને સારા વિચારો આપશે. કોઈ કરે છે? પ્રભુપાજી કેટલો સુંદર મેસેજ આપી દે કે તમે 5 મિનિટ ભગવાનના નામનું કીર્તન કરજો, મંત્ર બોલજો, ગીતા ભાગવત, અને પછી તમે નિર્ણય લેજો, તમે સફળ થશો, ભગવાન તમારી રક્ષા કરશે, સદબુદ્ધિ. પણ આવડા તો એને પોતાને જ ભગવાન સમજતા હોય એટલે ક્યાં પૂછવાનું જ રહ્યું. કારણ કે એક રાષ્ટ્રીય સંત હતા પ્રભુપાદજી, કેવલ સમાજનું ગૌરવ મંગલ હિત પણ જોયું અને સાથે સાથે આત્માનું કલ્યાણ પણ એને સમાજને આપ્યું. પણ એ સંતને ઓળખવાની દ્રષ્ટિ હોવી જોઈએ ને, બુદ્ધિ હોવી જોઈએ. ક્ષત્રિયોની વાત અહીંયા થઈ રહી છે ત્યારે તમને કહું કે ક્ષત્રિયોને પૃથ્વીના શાસનનો દુરુપયોગ કરવા માંડ્યા અને બ્રાહ્મણોનો વધ ને બ્રાહ્મણોની અરે જેને કહેવાય દુરાચાર, ત્યારે એ ભૃગુપતિ વંશમાં જન્મ લીધો ભગવાને. તો એ ગાદી રાજાને ત્યાં ઋષિકરીજી આવ્યા, સન્માન આદર કર્યું. ઋષિકરીજી એટલા તપસ્વી તેજસ્વી, પણ એ કન્યા સત્યવતીને જોઈને કે મારે આને લગ્ન કરવા છે. તો રાજા બહુ બુદ્ધિમાન, એને જોયું કે આ મારી રાજકીવરી ફૂલ જેવી દીકરી, અને એને હું આને આપું ફક્કડ કોરોક લંગોટી. દીકરીને તો કઈ ઘર જોવાય, વર જોવાય, આની પાસે કઈ નથી, આને ન દેવાય. પણ જો ના પાડો તો અમને શ્રાપ આપે, કારણ કે આ તો તરત બોલી નાખે, તમારે ઊંધા કરી નાખે. બ્રાહ્મણ ભાચા હતા, પણ રાજા છે ને 32 લખે ને બહુ બુદ્ધિમાન. એને કીધું કે મેં મારા રાજકુળમાં એવો નિયમ લીધો છે કે જે વ્યક્તિ 1,000 ઘોડા વાઈટ અને એનો ડાબો કાન કાળો, એક જ કાન, એક બીજો ડાઘ નહીં, એવા 1,000 ઘોડા લાવે એ દીકરીને પરણાવું. એટલે એને બધું કે આ ફક્કડ છે, આ કઈ એક ઘોડો લાવીએ કે નહીં, અને એમાં 1,000 ઘોડા, આની પાસે 1,000 ધોળે ધોળા, એ કઈ ડાઘ નહીં, ખાલી એક કાન, એટલે કઈ લાવી એકશે નહીં. અને લાવે લાવે ત્યાં કોક ને હારે હું. આવો ગાજી રાજા નો વિચાર. પણ રિચિક તો યોગ બળ ના હતા ને, સીધા જ ગયા વરુણ દેવ માં, સમુદ્ર માં જળ ના દેવતા છે વરુણ દેવ. અને એને કીધું, વરુણ દેવે સ્વાગત કર્યું છે ઋષિક ઋષિ નું, બોલો શું આજ્ઞા છે? કે 1,000 ઘોડા ધોળા ફૂલ, એક ડાઘ નહીં, ડાબો કાન કાળો, આપી દો. તો એની પાસે તો મહાસમર દેવતા યોગ બળ થી 1,000 ઘોડા 1,000 તમારે ઉભા કર્યા. અને બીજા જ દિવસે રાજા ને એમ કે ઋષિ હવે દેખાય જ નહીં, આ તો બીજા દિવસે આવ્યા કે ગણી લે 1,000, હજી વધારે લેતો હું, જોઈ લે તારા કાન ભોલા, જોઈ લે ઘોડા ને. બોલો તો રાજા ગાદી તો ઠીક, હા હા હા, હું ન લાવી શકું, ઇન્દ્ર ન લાવી, આ કઈ રીતે? એને પૂછ્યું કે તમે ફાકા, દીકરી તમને આપીશ, પણ એક સવાલ છે, આ લાવવા ક્યાંથી? આશ્ચર્ય બને. ચોખ્ખી વાત કરી, વરુણ મારા મિત્ર છે, વરુણ નહીં ઇન્દ્ર મારા મિત્ર છે, સૂર્ય મારા મિત્ર છે, જ્યાં ત્યાં હું જઈ શકું છું, બધા યોગ થી બધું બળ થી પ્રગટ કરી શકું છું. ત્યારે રાજા ગાદી ખુશ થયા કે તો દેવામ બાંધો, આ તો બહારથી એવા દેખાતા હતા, બાકી આ તો સમર્થ, આને દેવાય દીકરી. સત્યવતી દીકરી આપી, રાજમહેલ માંથી દીકરી મોટી થયેલી. પણ ઋચિક નામની નામના ઋષિ સાથે પાણી ગ્રહણ થયું, કુટિયામાં આવી ગઈ, જંગલમાં, કારણ કે બ્રહ્મ. અને ઋચિક ઋષિને એને પ્રાર્થના કરી કે આપણા કુળને ઉજળું કરે એવું સંતાન મને આપો, સ્ત્રીનો ધર્મ છે માગે પતિ આગળ સંતાન શું, અને ગ્રહસ્થની શોભા સંતાનથી છે. તો ઋચિક ઋષિ, તમને બધાની વાત ખબર છે, આપણે ઇતિહાસ કરતા આવ્યા છીએ કે યજ્ઞ કર્યા પહેલા, તપસ્યા કર્યા પહેલા ઋષિ મુનિઓ ભોગ કરતા નથી, હે ને? એને યજ્ઞ આજે, અને યજ્ઞની અંદર એવો ચરુ પ્રગટ કરીશ, અને ચરુ પત્ની પીશે, અને એને સુંદર રત્નરૂપી પુત્ર થશે. તો એને યજ્ઞથી મંત્ર ભણ્યો, ચરુ બનાવ્યો. એ વખતે સાસુ માં દીકરીને મળવા આવેલા, આ ગાદી રાજાની પત્ની સત્યવતીની માતા મળવા આવ્યા. તેણે કીધું, બટા શું થઈ રહ્યું? તા કે જો ને, એને એને એટલે સમજી જાવ ને, ઈવડાઈ એને આ ચરુ બનાવ્યું, હું કામ, કાંઈ નહીં, મને પુત્ર થાય ને એટલે. તો કે એવું કરીએ કે? તા કે એ તો બધું કરીએ કે, તમને ખબર નથી ઘોડા લાવ્યા? તા કે તો એક કામ કરીને કે ને, મારી હાટું ચરુ બનાવે. એને પુત્ર હતા નહીં, ગાદી રાજા સંતાનહીન હતા, એક દીકરી હતી પણ આવી દીકરી. તો કે કેમ મારી હાટું પુત્ર બના, મારી હાટું ચરુ બનાવે, તો મને પુત્ર થાય ને આપણું વંશ આગળ હાલે. તો હાંજે ઓલા ગંગા સ્નાન કરીને આવ્યા, એને બાજુ બેઠી હળવે, ખબર હતી બા આવ્યા હોય ને તેથી ઘરે કઈક થાય. હાંજે બા મળવા આવે, કયા બા? કાનૂની બા, મધર ઇન લા, કાનૂન થી જે બા બન્યા છે, રિયલ માં કાનૂન. સાત માતાઓમાં પૃથ્વી માતા, ગાય માતા, સાસુ માતા છે. ઘણી વખત નીતિકારો એમાં એને લે છે, ગુરુ માતાને લે, રાજ માતાને લે, પોતાની માતા તો છે, ધાત્રી પાલન કરે, એમ કરીને આંકડો આંટે પોગાડ દે, સાસુમાં નહીં નાખવાનું, માં ગણાય. તો એક હજી વધારે બનાવો ને કે કેમ બાહટ. ઋષિ દયાળો હતો કે કાંઈ વાંધો નહીં, તરત યજ્ઞ આદર્યો, આહુતિ ભણાની, અને ચરુ બારો કાઢી કે હવે સ્નાન પાછો કરવા મારે જવું પડશે. પણ એક યાદ રાખજો કે આ પહેલો બનાવ્યો હતી તારી હાટું છે, અને બીજો બનાવ્યો ચરુ નો ઘી નો વાટક્યો યજ્ઞ માંથી નીકળ્યો, એ બાને દેજે. અને એમ કહીને ઋષિક ઋષિ ગયા. બા જેમ ગઢા થાય ને, એની બુદ્ધિ બહુ ગઢી થતી જાય. બોલી દીકરી કે હાલ્યો તમારે હાટું બનાવ્યો છે. એને એમ થયું કે આની હાટું પેલા બનાવ્યો, મારે હાટું બે યજ્ઞ માંથી, અને મારે જમાય જ બનાવ્યા, પણ આને આ દેજે, આને આ દેજે, સોખવટ કરીને કેમ કે આનામાં કઈક વધારે મંત્ર ભીણાય છે, હારો પુત્ર હશે, મારો કઈક ધીમો ને ઓછો હશે, એવો શક ગયો. જો વેમ ના ઓહળ તો એ બાએ કીધું, બટા સત્યવતી બોલો ને બા, દીકરી વાળો બા પી ગયા, બા વાળો દીકરી પી ગઈ, રીચી ગ્રીસે આવ્યા, વાટક્યા ઘીના ખીર ના પીધા, તાકે પીધા, પણ એક વાત કરી, મારા વાળો બા એ પીત્યું. કેમ કેમ? તમે બે બનાવ્યા હતા ને? તકે બે બનાવ્યા હતા, પણ હું બ્રાહ્મણ છું. આમાં તારા કુળે મારા કુક, તારા કુખમાં મારા કુળમાં બ્રાહ્મણના સંસ્કાર વાળા મંત્ર હતા, અને તારી બા ક્ષત્રિયાણી છે, રાજાની પત્ની છે, એટલે એને ત્યાં ક્ષત્રિય વીર જન્મે એવા મંત્ર ભણ્યા હતા. તો કે હવે, તકે હવે હું છું ના ઓલો બ્રાહ્મણ ભોળો ભટ લોટ માગવા વાળો થાય છે, અને તારે ને આખા સમાજને હેરાન કરીને કાપી નાખે, તોડી નાખે, ફોડી નાખે એવો થાય છે. ત્યારે બહુ રોયા સત્યવતી, કે ભૂલ થઈ ગઈ, પણ એવું કઈક કરો. કે હું કઈક કરું? એવું કઈક કરો કે આ ન થાય, ઈ ન થાય, મંત્ર ફળે પેલા જોવાય ને તારે. તાકે પણ બા કહેતા હતા, બાપ કે એ બધું હારે આવ્યા પછી ન કરાય. બા કઈ હાસુ, પણ હવે બા તો પણ હવે થઈ ગઈ. તમે કઈક કરો. બસ ઋષિ સમજ કે હું આમાં કઈ કરી શકું નહીં, પણ એક કન્સિડર કરી શકું, એક બાર્ગેનિંગ થઈ શકે થોડું. શું થઈ શકે? કે આ તારે ના જે ક્ષત્રિય આવશે ને, એને એક પેટી વાહે નાખી શકું, એટલે તારો દીકરો બ્રાહ્મણ થાય, પણ એ બ્રાહ્મણ નો દીકરો ક્ષત્રિય ગુણ વાળો થાય. એક પેટી પાછળ નાખી શકું, તાકે બસ એટલું કરો તો ભલે. મારો દીકરો તો ગુણવાન બ્રાહ્મણ જ રહેવો જોઈએ, પૌત્ર જે થાવ એ થાય એને. તો આપકા કર્યું તો ગાદી રાજા ને ત્યાં એમની ઋષિ કૃષ્ણના યંત્ર મગ યોગ બળથી ચરુ ખાઈને પુત્ર થયા, જેનું નામ પડ્યું વિશ્વામિત્ર. જે ક્ષત્રિય કુળમાં હોવા છતાં બ્રહ્મર્ષિ બ્રાહ્મણ થઈ ગયા, અને અહીંયા ઋષિ કૃષ્ણને ત્યાં જમદગ્નિ નો જન્મ થયો, અને જમદગ્નિજી ના પુત્ર થયા ભગવાન પરશુરામ. જે ક્ષત્રિય બ્રાહ્મણ હતા, પણ કહેવાના ક્ષત્રિયોને ભાળ્યો ન મૂકે, તમારે મૂળા વાઢે એમ વાઢી નાખે, કુહાડો હાથમાં ક્ષત્રિયોનો દીકરો ભાળ્યો નથી, માથું હેઠું નાખ્યું નથી, અદભુત કોળ ભાળ્યો ન મૂકે. અને આખી પૃથ્વીને 21 વાર જીતી લીધી કુહાડાથી, અને પૃથ્વી જીતીને બ્રાહ્મણોને દાનમાં બે ખાઈ પીને જલસા કરા, પણ રાજા તો ક્ષત્રિયને રહેવા નહીં દે. જમદગ્નિજી એક ગાય રાખતા હતા, કામધેનુ ગાય, સહસ્ત્રવીર અર્જુન, દત્તાત્રેય 1000 ભુજા આપી હતી, ગાય લઈને વ્યાય ગયા. પરશુરામ ગયા વાહે કુહાડો લઈને નંદિની ને લેવા ગાયને, અને જે મળ્યા ને ઊંધા ને આડા નવળા ને હાથ ને પગ કાપી નાખ્યા. 1000 હાથ એક જ કુહાડે, આ બાજુ 500, આ બાજુ હેઠા ને બીજા કુહાડે 500, ત્રીજો ડોકે વધ કરી નાખ્યા. એટલા માટે આ કહે છે ક્ષત્રિય રુધિરમ એ જગત પા, ક્ષત્રિય ની લોહી ની નદી વહેરાઈ દીધી પરશુરામે. એટલા મહાકાય શુકામ જગત, છતાં એમના છે સ્નપયસી પયસી ભવતાપા, પણ એ રુધિર ભૃગુપતિ રૂપ જે ભગવાન પરશુરામે લીધું, પછી ગંધ માધવ ઉપર તપસ્યા કરવા ગયા, ત્રેતા યુગમાં પણ આવ્યા, જનક મહારાજ ને આવ્યા હતા ને. કોણ છે શિવના ધનુષ નો ભંગ કરવા વાળો? સહસ્ત્ર વીર બાહુ ની અર્જુન ની જેમ મારો દુશ્મન છે, જેને આ વીર તોડ્યું હોય શિવ ધનુષ આવ્યા હતા પુકારા નાકમાં. તો પરશુરામ એ ભગવાન શ્રી કૃષ્ણ નો શક્તિવેશ અવતાર છે. અહીંયા યાદ કરે છે જયદેવ ગોસ્વામી કે ઈ જ ભગવાન કેશવ કૃષ્ણ જે વૃંદાવનમાં દિવ્ય લીલા કરે, દેવકી અને વસુદેવના ગર્ભથી મથુરાની જેલમાં પ્રગટ થયા, દેવતાઓની પ્રાર્થનાથી ઈ જ કેશવ ભૃગુપતિ બન્યા છે, અને ઈ જ કેશવ દ્વાપરમાં રામ બન્યા છે.
વિતરસી દીક્ષુરણે દિગપતિ કમનીયમ, વિતરસિ દીક્ષુરણે દિગપતિ કમનીયમ, દશમુખ મૌલિ બલિં રમણીયમ, દશમુખ મૌલિ બલિં રમણીયમ, કેશવ ધીત રામ શરીર જય જગદીશ હરે, जय जगदीश हरे, जय जगदीश हरे,
जय केशव धृत राम शरीर, जय जगदीश हरे, जय जगदीश हरे,
जय जगदीश हरे।
वितरसी दिक्षुरणे युद्ध भूमि, जेने रण मैदान कहवाय, रण शब्द नो अर्थ है झगड़ो, कल युद्ध। अने रण मैदान मा वितरसी, वितरसी एटले डिस्ट्रीब्यूट, वेचवू, वितरण करवू। ई रण मैदान मा जेने वितरण कर्यू, शेनु वितरण कर्यू? दशमुख मौली बलिम, दस माथा वाला रावण ना एक एक माथा दशे दिशाओं मा बैठेला दस लोकपालों ने भेट चढ़ाया। वितरसी दिक्षुरणे दिगपति कमनियम, दिग एटले दिशा, उत्तर दक्षिण पूर्व पश्चिम, अग्नि ईशान नेतृत्व आदि कोण वायव्य, अने ऊपर नीचे आ दशे दिशाओं मा यम कुबेर इंद्र सूर्य चंद्र वरुण आदि दिक्पालो रहे छे, जे लोकपालो छे, सृष्टि ना चक्र ने चलावे छे। अने आ बधा कंपता था रावण ना भय थी। रावण आम इशारो करे तो इंद्रदेव के बोलो सरकार काय कहेवानुं, हावणी आत्मा ले शुं करूं। रावण मां हाथ, रावण के लंका नी अंदर वाळ हाल, तो इंद्रदेव लंका मां झाड़ू काढे, आंख नी प्रकृति पर सूर्यदेव हूं तो हालुं छूं ने बोलो, एटलो प्रताप रावण। आ दशे लोकपालो ठाकी गया था रावण थे, पण भगवान श्री मर्यादा पुरुषोत्तम राघवेंद्र सरकार रघुकुल शिरोमणि श्री रामचंद्र जी प्रगट थया, तो ई युद्ध भूमि मा ई दशे माथा वाला रावण ना माथा वधारी नाखे, है ने? रावण नु एक माथू कापे बीजो आवी जाय, एक कापे बीजो आवी जाय, शंकरजी नु वरदान हतुं, कारण के माथा कापीने चढ़ाव्या था शिव ने। आ तपस्या नोती शिवजी ने गमतुं नतुं, जो गमतुं एमां हुं कापतो तो शिवजी पासू मोकलता, तो आ पासू कापे ले, आ नथी जोतुं, નો આલે તારી જેવા, તોય પરાણે શિવજી કરે હું, સોનાની લંકા આપી, તું બંધ થા તપસ્યા કરતો, નડમાં મને ભજન કરવા દે। પણ રાવણ નું પુતળું એકવાર અમદાવાદમાં બળાતું હતું, વિજયાદશમી થી રાવણ મારે ને બધા, રાવણ નું પુતળું, તો પુતળું મારવા માટે તૈયાર, તો બધા નેતાઓ આવ્યા ને બધા બધા આગ્રહ ગણી, કોણ મારે પુતળા ને, કોણ રાવણ ને મારે, તો બધાને હોય ને તીર, તીર હું મારું, તીર હું મારું, ઘણા નું નેન્ના સુસુરી થઈ જાય, કાંદીવલી તો તીર, તો બધાને એમ, તો રાવણ નું પુતળું બોલ્યું કે જેને પોતાના જીવનમાં કોઈ પરસ્તી હામું નજર નો નાખી હોય એ જ ઓરીને આવજો। પુતળો એમ માઈક કોઈ ગોઠવેલું, કોઈ ગઈ છે ફરેલ, મોટા મોટા થઈ ગયા છો, હું કામ મારો છો, મને બીજાની સ્ત્રી લઈ ગયો, તમે ક્યાં? રાવણ ને દસ માથા એટલે વીસ આંખ્યું, પણ એક જ સ્ત્રી હામો નજર બગડી, પણ આ બે આંખ્યું વાળા પર સ્ત્રી પર ધન આશા ત્યજત્વમ ભજસ્વમ રમાનાથ પદાર વિંદમ, ગઢા થયા તોય તે કામ વેગ જોવો તમે। એક જ વૃત્તિ, રાવણ મરી ગયો પણ રાવણ વૃત્તિ મરી નથી। રામે રાવણ માર્યો, પણ કળિયુગ ની અંદર કેટલા રાવણ હૃદયમાં, એવું કહે છે ને સંતો કે ત્રેતા યુગમાં રાક્ષસ અને ભગવાન આઘા આઘા રહેતા, ઓલો લંકામાં, આ અયોધ્યામાં બહુ આઘું, પછી દ્વાપર યુગમાં ઓરા આવી ગયા, આ મથુરામાં, આ ગોકુળમાં, એના કંસ ઓરા, પણ કળિયુગમાં એક હૃદયમાં બે આવી ગયા। અંદર ક્યાં ક્યાંક થોડી ઘણી સેવા કરે, અને પાછા પાછા પીવે ખાય, સબ ચલતા હે ને, સાચું કરે ખોટું કરે, દાન દે ધર્મ બધું હાલે, તો આ રાવણ વૃત્તિ હૃદય ની અંદર છે, પ્રવૃત્તિ હજી રાવણ ની રહી ગઈ, તો આવી રાવણ ની પ્રવૃત્તિ ને મારવામાં રામ નું બળ પણ ઓછું પડે, ત્યારે કળિયુગમાં ઈ જ રામ એના નામ રૂપે આવે, રામ નામ અંદરના રાવણ ને મારે છે, રાવણ પ્રવૃત્તિને કૃષ્ણ અને રામ નું નામ મારે છે। હરે કૃષ્ણ હરે Krishna Krishna Hare Hare
Hare Ram Hare Ram 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 Hare Hare
Hambli kya katha hum hamblin thaki jaye ke mudma chho hu to nahi thakyo bolin tamaru kem chhe karan ke time apno ahi puro thai gayo chhe પણ કૃષ્ણ જન્મ 12 વાગે થાય ને કેટલા વાગે થાય તો ભગવાનનો જન્મ કરાવો છે કાલ રાખશું કારણ કે હવે આપરે આવી ગયા છે રામ અવતાર પૂરો થઈ ગયો રાવણને મારી નાખ્યો એટલે ત્રેતા યુગ પૂરો થયો હવે પણ હવે કરવો છે કાલ કરીશ અમારા છોકરાઓ ભાવનગરના બોલે છે તમે બોલતા છો પણ તમે છે ને તમારો વાંધો દા આઈનો બોલો બાર જઈને બોલો આમને તેમને વાહેથી અને કા પછી સાંભળે રાખો ઘડીક બિચારા હાથ દી બોલ્યા કરે એ બીજો ભાઈ ઈ ઘડી ખુશ રહે હરે કૃષ્ણ વાળા ને એમ થાય કે મેં કઈક પ્રચાર કર્યો એમ નથી ને નહીં નહીં તમે તો ભાવનગરની ભૂમિમાં તમારા સંસ્કારો તમારી પ્રવૃત્તિઓ ધર્મમય છે એનું આ પ્રમાણ છે કે તમે આજે આ ગરમી થઈ રહી છે મને તો આવડાને થોડુંક ટાટું કરી દીધું છે અહીંયા ફૂંક ક્યારેક ક્યારેક હવા આવતા રહેશે એટલે બહુ વાંધો નહીં થતો પણ તમારામાં ઘણા ભક્તો એવી રીતે જ બેઠા છે કે જેની પાસે પંખાય નથી ગરમી છે બેસવાની સુવિધા પણ નથી ઘણી ઘણી કારણ કે આખો હોલ અત્યારે ફૂલ છે તો ઘણાને પણ છતાં કૃષ્ણ કથામાં તમારી આસક્તિ રુચિ અને નિષ્ઠા બતાવે છે નિશ્ચિત ભગવાનની કૃપાના પાત્ર છો તમે બધા સૌભાગ્ય અને ધન્યવાદનો પાત્ર હું પણ છું કે તમારી જેવા પ્રેમ ભક્તોની સામે મને કઈક કથા કહેવાનો અવસર મળે છે હૃદયથી ધન્યવાદ આપું છું કૃષ્ણને કે કમસે કમ કૃષ્ણની કથા સાંભળવાળા પ્રેમી ભક્તો સામે કઈક બોલી રહ્યો છે જે કઈક શારીરિક કષ્ટ વેઠીને કઈક સંસારનું કામ છોડીને અહીં બેઠા છે ભગવાનની કથા સાંભળવા માટે નિશ્ચિત ભગવાન જોવે છે અને તારશે ઈજ ભગવાન કેશવ બન્યા ઈજ ભગવાન બલરામના રૂપે આવ્યા અને જ્યારે આ બધા અવતારની કથા આ બધા રાજાઓની કથા સુખદેવ ગોસ્વામી નવમ સ્કંદમાં પૂરી કરે ત્યારે રાજા પરીક્ષિત કહે શ્રી રાજો વાચ કથિતો વંશ વિસ્તારો સોમ અને સૂર્યવંશના વર્ણન બહુ તમે કર્યા પણ હવે કેવલ ભગવાન વિષ્ણુની ગાથા મને કયો ભગવાન કૃષ્ણના અવતારની લીલા કયો કારણ કે ભગવાન ભૂત ભાવન ભૂતાનામ જીવયતિ પાલયતિ ઇતિ ઈ વિશ્વેશ્વર ભગવાન કૃષ્ણની કથા મને કયો વસુદેવના ગૃહે ભગવાન જન્મ લઈને શું લીલા કરી યાદ કરે છે કૃષ્ણના ગુણોને ભગવાનના ગુણોને ઈ મહારાજ પરીક્ષિત કઈ રણ સમુદ્રમાં કૌરવ સૈન્ય સાગરે ભીષ્મ જેવા મોટા મોટા તિમિંગલોથી પણ અમારા પિતામહોની તમે રક્ષા કરી છે જેને રક્ષા કરી છે એ ભગવાનની કથા કયો છ પ્રશ્ન પૂછે દેવક્યા ગર્ભ સંબંધો કુતો દેહાંતરમ વિના મેં સાંભળ્યું છે કે બલરામનો જન્મ દેવકીના ગર્ભથી પણ કહે છે સંતો અને રોહિણીના ગર્ભથી બલરામ પહેલા દેવકીના ગર્ભમાં ગયા હતા અને પછી રોહિણી માતાના ગર્ભમાં ગયા હતા એક જ બાળક શરીર બદલ્યા વગર બે માતાના ગર્ભમાં કઈ રીતે ગયા એથી કહું તો આ પ્રશ્ન છે હા મરી ગયા પછી બીજા શરીરથી જાય અલગ છે એના ઈ શરીરે તમને બધાને ખબર છે કે જયારે આકાશવાણી થઈ અષ્ટમો ગર્ભ આઠમો ગર્ભ તે હંતી તારું હનન કરશે તો કંસ એ દેવકી માતાને જેલમાં નાખી દીધા વસુદેવજીને પણ પહેલા તો મારવાનો પ્રયાસ કર્યો પણ વસુદેવે દિવ્ય જ્ઞાન આપ્યું શામદાન દંડ ભીદ નીતિ બચાવી લીધી પત્નીને અને વચન આપ્યું કે આઠમો તને પુત્ર મારશે ને પુત્ર તને હું આપી દઈશ છ પુત્રોને મારી નાખે કંસ આ પ્રશ્ન પણ પૂછ્યો છે કે કૃષ્ણએ મામાને કેમ માર્યા આ મામા મારવા બે મામા ઇતિહાસમાં બંગારના પેટમાં થયા એક મામા કંસ અને એક ઓલો ખાંગો શકુની મામાના નામને બદનામ ગિરનગર એક મામા કેટલો પ્રેમ હોય ને બે માં ભેગી થાય એટલો સ્નેહ હોય એને મામા કહેવાય મામા કહેતા ભાણિયાનું મોઢું ભરે મામાન ઘર કેટલે વાટ જોવે વેકેશન ની જાય મામાને આવડાય કે ઘડીક મામાને ત્યાં જા લેવા દે આટલો મા, પણ આ બે મામા એ છે ને બધો ગોટાળો વાળી દીધો. પૂછે છે પરીક્ષિત મહારાજ કે મામા રે તો બહુ સ્નેહ હોય ને આને કેમ મારી નાખ્યા મામા ને? અને અત્યારે ઘણા કે કૃષ્ણ એ આવું કેમ કર્યું, પણ મામા એ કેટલા ભાણિયા ટાળી દીધા એ જુઓ. જન્મ થાય ને પથ્થર પર પછાડી નાખતા હે કે નહીં, એ તો ભૂલી ગયા. એ પણ જુઓ મામા એ લખણ ના હતા ખાય એવા. છ પ્રશ્ન છે વિસ્તારથી, તો અસંભવ એવા કથા. દ્વારિકામાં કેટલી પટરાણીને પરણ્યા અને શું શું લીલા કરી, મથુરામાં શું લીલા કરી, પિતુર ભયા કઈ રી ફૂકામ પિતાના ઘરને છોડીને બીકથી ભયા ગયા ગોકુળમાં. અને બધા પ્રશ્નો પૂછીને મહારાજ પરીક્ષિત સંતુષ્ટ નથી, કહે છે કે મેં પૂછ્યું એ કયો, નથી પૂછ્યું એ કયો, અને તમે જે જાણતા હોય એ બધું કયો, પણ કૃષ્ણની કથા કયો. ચાર દિવસ પૂરા થવા આવ્યા છે, આજનો જે ત્રીજો દિવસ છે, આજ અંતિમ રાતથી, સાત દિવસનો શ્રાપ હતો ને તો ત્રીજો દી પૂરો થયો, ચોથા દિવસની સવાર પડવાની બ્રહ્મ મુહૂર્તની તૈયારી છે અને આ કથા ચાલી રહી છે. પરીક્ષિત મહારાજ ને સુખદેવજી કે ત્રણ જેથી તમે એક ધારા સાંભળો છો, ઉભાય નિત્ય બેઠાય નિત્ય, ખાધું નથી પીધું નથી, એક ધારા મહારાજ પરીક્ષિત એક આસન બે સાંભળતા. આપણી ઘોડે નતું કે અગિયાર વાગે બાર વાગે પ્રસાદ થાય ને લઈને વ્યાજ આવી, સાત આઠ કલાક હોઈ જાય ને આઠ વાગે પાછા આવી, એમ નતું. રેસ્ટ નતો, બ્રેક નતી, રિશેષ રિશેષ નતી, નો બ્રેક, કન્ટિન્યુઅસ સાંભળતા હતા અને પાછા ખાજા પીધા વગેરેના. તો કે છે કઈ કઈ ગ્રહણ કરી લ્યો, તો કે નહીં નહીં નહીં, પીવંતમ ત્વમ મુખામ ભોજમ ચ્યુતમ હરિ કથામૃતમ, તમારા મુખ કમલથી જર્જર જરતું કૃષ્ણ કથા રસ રૂપી અમૃત ને પી રહ્યો છું, તો સંસારની આ ભૂખ પ્યાસ મને ખબર નહીં ક્યાં વહી ગઈ. જે ભૂખ પ્યાસના લીધે શ્રાપ શ્રાપ નાખ્યો હતો, શ્રાપ મળ્યો હતો, આજ મહારાજ પરીક્ષિત ને કથામાં એટલો આનંદ છે કૃષ્ણની કથામાં કે ભૂખ પ્યાસ ક્યાં ખોવાઈ ગઈ એની ખબર નહીં. એવમ ભૃગુનંદન સાધુવાદ, વિષ્ણુરાત અને બ્રહ્મરાતનો આ સંવાદ સુદ ગોસ્વામી સંભળાવે છે. નૈમિષારણ્યમાં કહે છે, હે શૌનક, આ બ્રહ્મરાત, સુખદેવજીનું નામ હતું બ્રહ્મરાત, બ્રહ્મ એટલે ભગવાન કૃષ્ણ, ગોપાલ તાપની ઉપનિષદ સભે પર બ્રહ્મ કૃષ્ણ ઇતિ, ઈ કૃષ્ણ પરબ્રહ્મ અને એને જ રાત એટલે રાતી દદાતી રક્ષતી હતી, જે રક્ષા કરી હતી. કૃષ્ણ ભગવાને આશીર્વાદ આપ્યા હતા દેવપાયન વ્યાસને, જેનાથી સુખદેવ થયા હતા. અને આ છે શ્રોતા વિષ્ણુરાત, ઉત્તરાના ગર્ભમાં પણ આ દ્વારિકાધીશ ચક્રથી રક્ષા કરી. તો આ બે શ્રોતા વક્તાનો સંવાદ થઈ રહ્યો છે. હે ભૃગુનંદન સાંભળો, નિવૃત્ત તરસે ઉપગીય માના, કથાઓની મહિમા છે. કૃષ્ણ કથા બધાને ગમે, મુમુક્ષુ હોય ત્યાગી હોય એને ગમે, એક નંબરનો ભોગી હોય એને ગમે, રોગી હોય એને, બધાને કૃષ્ણ કથા એક એવું અમૃત છે કે બધાને ગમે, ખાલી વિના પશુજ્ઞાન આત્મઘાતી વ્યક્તિ હોય ને એને ન ગમે, બસ બાકી બધાને કૃષ્ણ કથા ગમે, કારણ કે કૃષ્ણ કથાની મહિમા છે. પરીક્ષિત મહારાજે જયારે આવું કીધું, એવમ વ્યવસ્થિતા બુદ્ધિ, તમારી બુદ્ધિ પૂર્ણ વ્યવસ્થિત છે, કૃષ્ણ કથામાં તમારી જે નિષ્ઠા છે અદભુત છે, અને તમારો પ્રશ્ન વાસુદેવની કથા વિશે છે, તો એટલા માટે તત્પાત સલિલમ યથા, જેવી રીતે ગંગાજી ત્રિભુવનને પવિત્ર કરે, એમ તમારા પ્રશ્નથી જે ઉત્તર હું કૃષ્ણ કથાનો આપીશ, એ શ્રોતાને વક્તાને અને એ સિવાયના બીજા જેટલા છે પ્રશ્ન પૂછનારાને બધાને મંગલ કરે. ગંગાજી સ્વર્ગલોક પૃથ્વીલોક પાતાળલોક ત્રણેય લોકને પવિત્ર કરે, એમ કૃષ્ણ કથા ગંગા પણ શ્રોતાને પ્રશ્ન પૂછનારને અને બીજાને હા વક્તાને ત્રણેયને પવિત્ર કરે. અને એક વખત આક્રાંતાપુરી ભારેણ ગો અશ્રુમુખી ભૂતવા બ્રહ્માણમ શરણમ યયો, પૃથ્વીના ભારથી આક્રાંત પાપીઓથી પીડાય માતા પૃથ્વી ગંગા ગાય માતાનું રૂપ લઈ અને બ્રહ્માજીની શરણમાં ગયા. ગાયને જોઈને સ્વાભાવિક દયા આવે એવું પ્રાણી છે, માનવ સમાજ માટે પરમ ઉપદાયક ઉપાદેય પ્રાણી હોય તો ગાય માતા, જેનું દૂધ જેનું મૂત્ર જેનું છાણ બધું માનવ સમાજને ઉપયોગી. 33 કોટીનો વાસ ગાયમાં કહેવામાં આવે છે, પણ આજનો સમાજ આજની સરકાર ગાય કાતલ કતલખાના કાપવાના કતલખાના ખોલી રહ્યા છે. પણ ભાવનગરની અંદર એક રૂઢી રૂપાળી વાત છે કે એવી સંસ્થાઓ છે ગો ગંગા ગૌશાળા, એ સિવાય અમારે બોચડવા ઘનશ્યામભાઈના પિતાજી જે સેવા કરે છે, શું નામ છે એનું, રામ કામ ધેનું જે માંડી ગાયોને ગોતી ગોતી ને રાખે છે પોતાનો ધન પોતાનો સમય. કેટલા એવા લોકો છે ગૌ સેવકો ભાવનગર ની અંદર, આ બધાને પ્રણામ કરવાનું હૃદયથી મન થાય. ધન્યવાદ ને આ પાત્ર છે, આભાર ને આ વ્યક્તિઓ છે, કારણ કે કૃષ્ણની પ્રિયતી પ્રિય પ્રાણી ગાય છે. ગાયનું દૂધ અમૃત કહેવામાં આવે છે. પ્રભુપાદજી કહેતા હતા કે આ પૃથ્વીના લોકો ગમે એટલી હોસ્પિટલો ખોલે, ગમે એટલી ઇન્ડસ્ટ્રીઓ વધારે, ગમે એટલા બિઝનેસ વધારે, ટેકનોલોજી સિસ્ટમ અપનાવે, સુખી નહીં થાય. કેમ? કારણ કે જ્યાં સુધી પૃથ્વી ઉપર ગાયનું લોહી પડશે ત્યાં સુધી પૃથ્વી કોઈ દી સુખી નહીં કરે કોઈને. પેલા ઈ બહેન કરાવો, અને એને બહેન કરવા માટે પેલા ચામડાનો બહિષ્કાર કરો જીવનમાંથી, ચામડાની વસ્તુઓને રિજેક્ટ કરો. શાસ્ત્ર એને અમથું અપવિત્ર માને છે, અને એ બીજા પશુઓની ચામડી છે જેને આ લોકો બીજી રીતે કહે. અમારા ગુરુ મહારાજ કથા કહે છે, રાધા ગોવિંદ મહારાજ સ્પેશિયલ જોઈને આવેલી કથા, ગાયને ઊંધી લટકાડે 200 ડિગ્રી સેલ્સિયસ ગરમ પાણી. અત્યારે 40 ડિગ્રી ભાવનગરમાં સૂર્યનું તાપમાન, આજ 42-43 હતું, ત્યાં કેવી દશા હતી મારી ને તમારી? 200 ડિગ્રી પાણી ખોળ ખોળ ખોળતું હોય, એ ડોલ ગાયને ઊંધી લટકાડેલી, પગ માથું નીચે એની ઉપર નાખવામાં આવે, બળી જાય રૂવાડ. આની જયારે ચામડી રૂવાડે, કારણ કે બળ તમે બધા કોઈ બળ્યા હશે એને ખબર છે, બળ્યા હોય એને જોયા પણ હશે. અને ચામડી જયારે ઉખાડ લેવામાં આવે, અને સોફ્ટ, આપણે તમે પાકીટ ગોતા જાવ ને કુણું કુણું, ઈ કુણું ઈ છે ચામડું. ટેકનોલોજી થી ફ્રેશ અને એવું રાખવામાં આવે છે. કેટલો સમાજ પશુ, પહેલાના રાક્ષસો તે ગાયનો વધ ન કરતા લ્યો ને, અને અત્યારે માનવ થઈને આ કાર્ય કરે છે. તો હું તમે કઈ એટલું લાંબુ પહોળો તો નથી કરીએ કે એમ, પણ કમસે કમ ગાયના ચામડાથી બનતી વસ્તુનો બહિષ્કાર કરવો જોઈએ, એટલું તો કરીએ કે નહીં. અને જે ભગવાને આપ્યું હોય ધન તન કંઈક, આવા ગાય માતાની સેવામાં લગાડવું જોઈએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ રામ હરે હરે. વિશ્વના ધણીને ગોપાલ કહીને બોલાવવામાં આવે છે, ગોવિંદ કહીને બોલાવવામાં આવે છે. અને એ ગાય માતાને બીજું કોઈ કષ્ટ બીજું કોઈ દુઃખ નથી, એક જ પાપીઓનો ભાર એનાથી સહન થતો નથી, ખોટાનો પર્વતોનો ભાર નથી નડતો, બિલ્ડિંગો નથી નડતી એને, એને ખોટા નડે છે, પાપીઓ નડે છે જે ધર્મનું પાલન નથી કરતા. એટલા માટે એ અત્યાચારથી પીડિત થઈ કંસ, દંતવક્ર, શિશુપાલ, જરાસંઘ આદિ દૈત્યો રૂપી અસુર સામ્રાજ્ય, એટલા માટે દુઃખી થઈને આંખોથી આંસુડા પાડતી બ્રહ્માજી પાસે ગઈ. બ્રહ્માજીની નગરી સાતકુંભી જેને કહેવાય, સુમેરુ પર્વતની ટોચ ઉપર આવેલી, અને સાતકુંભી નગરીમાં કઈ કેવું છે? ઓકે, તો એ સાતકુંભી નગરીમાં બ્રહ્માજી બેઠા છે, અને આ ગૌ માતા રૂપ લીધેલી પૃથ્વી દેવી એમની શરણમાં જાય. સાથે સાથે બ્રહ્માજી ને બધું, બ્રહ્માજી એક આદર્શ વ્યક્તિ છે, કારણ કે ઉચ્ચ પદ ગમે એટલું હોય એની એની દૃષ્ટિ નીચ સુધી હોવી જોઈએ, નીચા માણા ને સાંભળવો જોઈએ, એની રક્ષા કરવી જોઈએ. અત્યારે નીચા નીચા પાયેથી આપણે આગળ વધવી છીએ, નીચા પાયે કામ કરાવી, નીચા પાયે વોટ લઈને, નીચાને હેરાન કરીને આપણે આગળ જાવી છીએ, પણ નીચાને પછી તર છોડી મૂકવી છે. પણ બ્રહ્માજી એવા નહોતા, ગાયને પણ આશ્વાસન આપ્યું, બોલ શું દુઃખ છે? બધું દુઃખ સાંભળ્યું, બધા દેવતાઓને બોલાવ્યા, અને બધા દેવતાઓને લઈ બ્રહ્માજી ગાય માતાને લઈ અને ભગવાન વિષ્ણુ જ્યાં શયન કરે એ શીર સાગરના તટ ઉપર ગયા, અને ત્યાં જઈને યત્ર ગત્વા જગન્નાથ દેવ દેવ વૃષા કપિમ ભગવાન કૃષ્ણની સ્તુતિ વંદના પ્રાર્થના અને કીર્તન કરવા માંડ્યા બધા દેવતાઓ. હે ભગવાન વિષ્ણુ પ્રગટ થાવ, હે ભગવાન વિષ્ણુ પ્રગટ થાવ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. દેવતાઓની પ્રાર્થનાને ભગવાન સાંભળી રહ્યા છે, અંતર્યામી રૂપે દાદાના હૃદયમાં પણ બેઠા છે. અને આ પ્રસંગને આપણે 5 મિનિટ પછી સાંભળીએ, 10 મિનિટમાં કૃષ્ણ જન્મ થશે, પણ એ પહેલા 2 મિનિટ એનાઉન્સમેન્ટ જેની મને અહીંયા સૂચના મળી છે. એટલા માટે કૃષ્ણ કથા દિવ્ય ઉત્સવ, આમાં ભાગ લેવાથી પાપ બળી જાય, કૃષ્ણ કથાની ચર્ચા સાંભળવાથી કુળ તરી જાય. એટલા માટે હું નિવેદન કરું કે તમે ધૈર્ય અને તપસ્યાથી પૂર્વક બેઠા છો, પણ છતાં કૃષ્ણ કથાના કૃષ્ણ જન્મોત્સવ ઉત્સવને માણ્યા વગર ન જાતા, નહીં તો ગંગામાં રહ્યા પછી પણ તરસ્યા ન મરતા. ગંગાના કિનારે તરસ્યા ન મરતા એમ કૃષ્ણ ઉત્સવ મનાવ્યા વગર ન જાતા એ પ્રાર્થના સાથે હું નિવેદન કરું અમારા આયોજકોને કે બે મિનિટ કંઈક એમની વિધિ કરવા માંગે છે. ત્યાં સુધી તમે કંઈક કીર્તન કરી શકો છો પણ પોતાની મેળે એમી કરાવી નહીં તો હવે તમને ફાવી ગયું હોવું જોઈએ. કોક કરાવે ને ભક્તિ ને કીર્તન કરવી એ કરતા પહેલા હવે શીખી ગયા એમ નામ કરવું જોઈએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે રામ 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 હરે. બહુ સુંદર માહોલ છે. કુંડલ કૃષ્ણ પ્રભુ દ્વારા કૃષ્ણ કથા કૃષ્ણ જન્મ થવા જઈ રહ્યો છે પણ સાથે સાથે આજે આપણી વચ્ચે અનેક વિશેષ અતિથિઓ પધાર્યા છે. અતિથિઓનો સ્વાગત કરશું આપણે મહામંત્રથી. જેનું હું નામ લેવા જઈ રહ્યો છું કૃપા કરીને સ્ટેજ ઉપર આવે. સર્વપ્રથમ મેહુરભાઈ લવતુકા ભાવનગર જિલ્લાના જે પ્રમુખ છે કૃપા કરી સ્ટેજ ઉપર આવે. મેહુરભાઈ લવતુકા. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે.
દેવતાઓ બ્રહ્માજી જેમાં ભગવાન ત્રિનયન શંકરજી પણ સામેલ છે શીર સાગરના તટે કીર્તન કરી રહ્યા છે. એક પ્રશ્ન થાય કદાચ કે આ બ્રહ્માજીએ ત્યાંથી ભગવાનને મોબાઈલ કર્યો હતો કેમ થતો આ ધક્કો ખાવો ઠેઠ ના આવે અને આ બધા દેવતાનો એકલા પૃથ્વી માતા આવ્યા તો એને લઈને કે હાલ એમ કે વિયા જતો બોલ્યા બધાને બોલાવ્યા અને ટોળું ભેગું કર્યું પછી ગયા હે ને. પહેલી વાત બ્રહ્માજીનો ગુણ કે શીખવાડે છે કે કોઈનું પણ દુઃખ સાંભળવું જોઈએ. બીજી વાત કે કામ જ્યારે અગત્યનું હોય ત્યારે રૂબરૂ પતાવું. ફોનમાં બધું કાસું રહે રૂબરૂ જેવી મજા નહીં હરુભરું. આપણા ગુજરાતી ભાઈ એમ કે હરુભરું હાલો ને દલાલો કે હલો હરુભરું એટલે તમને જોઈ લે. તમારા જેને જોયા છે પણ તમને જોઈ લે. તો રૂબરૂની એક મહિમા છે. બ્રહ્માજી તો આદર્શ છે અને બધાને લઈને ગયા. એ શીખવાડે છે કે ભગવાનના મંદિરે દેવ દર્શને સમાજને બાળકોને પત્નીને બધાને સાથે લઈને જવાય. આ એક એવું કાર્ય છે જેમાં સમાજને સામાજિક કાર્ય જેને કહેવાય ભક્તિ બધાને સાથે. તો બ્રહ્માજી આદર્શ આમ તો પરંપરાના આચાર્ય છે. ઇસ્કોન સંસ્થા બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય અંતર્ગત બ્રહ્મ સંપ્રદાયમાં જેના આચાર્ય માધવાચાર્ય છે અને વિશેષ આ સંપ્રદાયમાં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ આવ્યા. બધા કીર્તન કરે છે. પુરુષ પુરુષ સુક્તેના પુરુષ સુક્તથી પણ ભગવાન જેટલા મંત્રોથી તંત્રોથી કે સુક્તોથી પ્રસન્ન થાય એના કરતા વહેલા વહેલા જ્યારે એના ભક્તો ભાવથી બોલાવે ને ત્યારે જલ્દી સાંભળે છે ને આવે છે.
આવો ઘન શ્યામ તરસ રહે નેના.
આવો ઘન શ્યામ તરસ રહે નેના. આવો ઘન શ્યામ તરસ રહે નેના.
આવો ઘન શ્યામ તરસ રહે
નેના. તરસ રહે નેના બરસ રહે નેના.
તરસ રહે નેના બરસ રહે નેના.
તરસ રહે નેના બરસ રહે નેના.
તરસ રહે નેના બરસ
શ્યામ તરસ રહે
નેના.
આવો ઘન શ્યામ તરસ રહે નેના.
આવો ઘન શ્યામ તરસ રહે
નેના. તરસ રહે નેના બરસ રહે નેના.
તરસ રહે નેના બરસ રહે નેના.
તરસ રહે નેના બરસ રહે નેના.
તરસ રહે નેના બરસ રહે નેના.
वो घन श्याम तरस रहे नैना
वो घन श्याम तरस रहे
नैना वो घन श्याम तरस रहे नैना तरस रहे नैना बरस रहे नैना तरस रहे नैना बरस रहे नैना
आवो
घन श्याम तरस रहे नैना
आवो घन श्याम
आवो घन श्याम तरस रहे नैना तरस रहे नैना बरस रहे नैना
सभी लोग फ्रेम से गाइए
तरस रहे नैना बरस रहे नैना आवो घन श्याम तरस रहे नैना आवो घन श्याम तरस रहे नैना
आवो घन श्याम तरस रहे नैना
देवताओं प्रार्थना करे छे के हे सृष्टिना सृजनहार सांभळो मारा कीर्तन प्रार्थना ने प्रगट थाओ प्रगट थाओ भगवान विष्णु शिरोधक शाही विचार करे देवताओं की प्रार्थना ऊपर ने तरत ब्रह्मा जी ने समाधि में आकाशवाणी संभळाय वसुदेव गृह प्रगट देवकी ने वसुदेव ना घरे भगवान व्रत आपे देवताओं ने ब्रह्मा जी कहे के जाओ सूर वंश में प्रगट थी जाओ वक्ते भगवान देवताओं ने आपेलू वचन करवा पूरू करवा कंस नी मथुरा नी जेल मां देवकी ना गर्भ मां आवे गर्भ में आए तो देवकी माता तेजस्वी प्रसन्न थी जाए वक्त आकाश में देवताओं प्रगट थाय माता देवकी पर पुष्प की वर्षा करे आखो आकाश भाजी उठे भगवान जेल में
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे
મથુરા માં ગોકુળ માં આવ્યા નથી ઉત્સવ તો નંદ ના ઘેર થાય
બધાને પ્રસાદ મળશે બધા લોકો પોતાની જગ્યાએ બેસી જાય
અને પછી અમારા ભક્તો ગોકુળ માં ઉત્સવ મળે છે બે સુંદર ડ્રામા નૃત્ય કલા 5 મિનિટ નો એક બીજો 5 મિનિટ નો એ અમારે હરે કૃષ્ણ ધામ ની બાળાઓ જે નંદ ઉત્સવ ઉજવશે એને જોઈને જાજો ભગવાન ને દેવકી માતા પ્રેમથી લાડથી નિહારે ત્રણેય જન્મ નો ઇતિહાસ કે ત્યારે વસુદેવજી અંધારી રાતમાં એ પહેરેદાર સુઈ જાય તાળા ખુલી જાય યમુનાજી રસ્તો આપી દે અને ભગવાન ને લઈ અને પ્રેમી પિતા વસુદેવજી કૃષ્ણને લઈ અને ગોકુળમાં આવે માતા યશોદાને ત્યાં જન્મેલી યોગમાયા બાળકીને લઈ કૃષ્ણને ત્યાં મૂકી અને પાછા વયા જાય છે અને આ બાજુ સવારે માતા યશોદા જાગે બધા વ્રજવાસીઓ આંગણામાં ઉમટી પડે નંદ કે અહાં લાલો ભયો યશોદા તો લાલો ભયો બધા ભેટ પુરસ્કાર ઉપહાર લઈ અને નંદના ઘરે આવે ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક ઉત્સવ થાય બધા દેવતાઓ મનુષ્યના રૂપ લઈને નંદના આંગણામાં આવે અને નંદને ત્યાં ભવ્ય ઉત્સવ થાય ત્યારે નંદના આંગણામાં બધા વ્રજવાસીઓ ગાય નંદ ઘેરા નંદ ભય
હરે કૃષ્ણ ભક્તોને પ્રસાદ મળશે. બધા લોકો હરે સામે બેસી જાય, હજી કથા બાકી છે, બધા ભક્તોની સામે બેસી જાય.
પછી પાછા થઈ જશે.
બધા પોતાનું સ્થાન ગ્રહણ કરે.
કથા પ્રારંભ થાય છે,
કથા પ્રારંભ થાય છે, કૃષ્ણ લીલા ચાલુ થશે. બધા લોકો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે.
હરે કૃષ્ણ.
ભગવાન શ્રી કૃષ્ણ ની બહુ સુંદર લીલા પ્રભુજી દ્વારા.
હરે રામ, હરે રામ, રામ રામ, હરે
હરે. બધા ભક્તો પોતાનું સ્થાન ગ્રહણ કરે.
લાલો
લીલા હરી બોલ.
કથા
શાંતિ રાખે.
હરે કૃષ્ણ.
આજે 12 વાગ્યાના છે કૃષ્ણનો જન્મ, 12 વાગે ઉત્સવ થયો તો બધા ભક્તો, હવે ખાલી 20 મિનિટ છે અને સુંદર લીલા ડાન્સ ડ્રામા છે.
હરે કૃષ્ણ. પ્રભુજી દ્વારા બહુ સુંદર વક્તવ્ય અને બહુ સુંદર ડાન્સ ડ્રામા, બહુ સુંદર લીલા છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલા રચિત બહુ સુંદર નિત્ય નાટિકા થશે. બધા લોકો પોતાનું સ્થાન ગ્રહણ કરે.
ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વસુદેવને દેવકીના ગર્ભથી જ્યારે પ્રગટ થયા, શાંતિ રાખે,
જ્યાં જગ્યા મળે ત્યાં બેસે, કોઈના માથે ન બેસે. ઓ કનૈયા ગોપાલો,
હરે કૃષ્ણ. બધા લોકો પોતાનું સ્થાન ગ્રહણ કરે સ્ટેજ ની નીચે ઉતરે.
એક પ્રશ્ન ભગવદ્ લીલા ઉપર વૈષ્ણવ આચાર્યો કરે, તમદ્ભુતમ બાલક અંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુદાયુધમ. સુખદેવજી મહારાજ કહે કે હે રાજા પરીક્ષિત, દેવકીના ગર્ભથી જયારે કૃષ્ણ ભગવાન વિષ્ણુ પ્રગટ થયા ને ત્યારે એને ચતુર્ભુજા હતી. સુંદર પીળું પીતાંબર લહેરાતું હતું, તેજસ્વી દિવ્ય એમનું સર્વાંગ સૌંદર્ય. અને ભગવાનને આભૂષણો કટિબંધ, કંદોરો, કમર બેલ્ટ, કુંડળ, નેકલેસ, સુંદર હીરા જહેરાતના હાર. જો ભગવાનના જન્મ ઉત્સવમાં આવ્યા છો ને તો ભગવાનનો જન્મ કેમ થાય એ સમજી લો, જેથી પાખંડીઓને ભગવાનનો મનાય. ભગવાનના જન્મ સમયે ભાગવતમ લખે કે ભગવાનને ચાર ભુજા હતી. અત્યારે કોઈ છે ને ચાર ભુજા છે? બે હોય એમાં એકને લખવો થઈ ગયો એ કરતા હોય. હરે કૃષ્ણ. બસ હવે ચોકલેટ બધું બંધ કરો બે મિનિટ. જુઓ કથાની એક મર્યાદા છે કે જયારે વક્તા કૃષ્ણ કથા કે ને ત્યારે બીજું કોઈ કામ ન હોવું જોઈએ, નહીં તો અપરાધ લાગી જાય. તો ભારતના ભારતનું ભવિષ્ય છે આ બધા બાળકો, અને એ બાળકોને પ્રેરણા મોટાઓથી મળે છે. આ એક બહુ સારો શબ્દ માણા બહુ સમજે, શાનમાં સમજે. ચાર ભુજા હતી, કુંડળ કાને શોભે, સર્વાંગ. કોઈ વ્યક્તિ છે આ સંસારમાં કે એનો જન્મ થયો હોય ત્યારે એ ચડ્ડી પહેરીને આવ્યો હોય? પણ ભગવાન શ્રી કૃષ્ણને ખંભા સુધી લટકતા કાળા ઘોંઘરાળા વાળ હતા. આ તો તોલા જન્મ, ઘણા તો જન્મ્યા પછી મરી જાય ત્યાં સુધી તોલા જ રહે, વાળ જ નહીં દુખતા. બોલો છે ને એવું. જુઓ ભગવાનના જન્મ, એ તો ચતુર્ભુજા, અને પાછા વસ્ત્ર વસ્ત્ર, અને જ્ઞાની વસુદેવજીને અને દેવકીજીને ભગવાન કૃષ્ણએ કીધું કે તમે મને પ્રાપ્ત કરવા માટે 12,000 વર્ષ તપસ્યા કરી હતી, એક પગે ઉભા રહીને દેવતાઓના 12,000 વર્ષ, અને હું તમારી પ્રસન્નતાથી પ્રગટ થયો તો તમે મને માગ્યું કે તમારા જેવો પુત્ર થાય, પણ મારી જેવો તો બીજો કોઈ છે નહીં, ભગવાન તો એક જ છે. અને વચન પૂરું ન કરીએ કે મારી જેવો કોઈ છે નહીં એટલે મારે આવવું પડ્યું, અને તોય હું આવું, તોય તમે માગ્યું એ તો ન જ આપ્યું ગણાય, મારી જેવો માગ્યો તો છે જ નહીં, ક્યાંથી આપો? એટલા માટે 3 વાર આવ્યો કૃષ્ણી ગર્ભ રૂપે, બીજામાં તમે જ બન્યા ત્યારે વામન રૂપે, અને ત્રીજો આજે દેવકીને વસુદેવ છો તો કૃષ્ણ રૂપે હું આવ્યો છું. જેવો ભગવાનને અજ્ઞાન પહેલાનો ઇતિહાસ ગીતામાં ભગવાન કે વેદાહમ સમતીતાની, બધું જ્ઞાન ભૂત ભવિષ્ય વર્તમાનનું મને છે. એક જીવ કરોડો વર્ષો પહેલા શું કર્યું હતું, અબજો વર્ષો પછી ઓલા જન્મમાં શું કરશે, કૃષ્ણને બધી ખબર છે. વેદાહમ જાણે છે બધું, સર્વજ્ઞ શિરોમણી છે. અને એ ભગવાન કૃષ્ણ, એ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર માતા પિતાને જ્ઞાન આપી રહ્યા છે. દેવકી અને વસુદેવ, દેવકીજી 7 શ્લોકોમાં, વસુદેવજી 10 શ્લોકોમાં કૃષ્ણની સુંદર સ્તુતિ કરે. અરે ભગવાન નાના એવા બાળ રૂપે, જેમ બપોરે કૌશલ્યાને ત્યાં પણ ચતુર્ભુજ, બીજે આયુધ ભુજ ચારી, પણ પાછા રોદ અને ઠાના શિશુ બની ગયા એમ ભગવાન બાળક. જેવા ભગવાનને વસુદેવજી હાથમાં લીધા, બેડી ખુલી ગઈ. ભાઈજી હનુમાન પ્રસાદ કહે છે, ગીતા પ્રેસ ગોરખપુરના આચાર્ય, કે જે વ્યક્તિ કૃષ્ણને હૃદયમાં લે, કૃષ્ણનું નામ હૃદયમાં લે, કૃષ્ણની કથા હૃદયમાં રાખે, એની સંસાર બંધનની બેડી ખુલી જાય છે, સંસાર બંધન એના કપાઈ જાય છે. પહેરેદારો ક્લોરોફોર્મ હુંઘાડ્યું હોય એમ હુઈ ગયા. કંસે કીધું હતું કે છોકરો થાય એટલે તરત કહેવાનું, જે પહેલું ઇનામ પહેલો આવશે એને મારો 9 લખો હાર આપીશ. હવે વસુદેવજી જયારે મૂકીને પેલી છોકરીને લઈને આવ્યા ને ત્યારે આ હોકા જાય ગયા, આમ આમ કરું ત્યાં રોવાનો, હાલો હાલો કંસ આગળ ઇનામ લેવા. એ ગધેડા કેટલા મોડા હતા એને ખબર જ નથી. તો કામ ક્રોધ લોભ રૂપી પહેરેદારો
સુઈ જશે જ્યારે ભગવાનનું નામ હૃદયમાં આવશે. બેડી સાંકળ ખુલી ગઈ, પહેરેદારોની કપાટ કંસની જેલના ખુલી ગયા. યમુના મહારાણીએ રસ્તો આપી દીધો. કૃષ્ણને જે જીવનમાં હૃદયમાં ધારણ કરે, કૃષ્ણનું નામ અને ભક્તિ કરે, એનું સંસાર બંધન, એનો સંસાર, એના કામ ક્રોધ લોભ, એના શત્રુઓ બધા વિનષ્ટ થઈ જાય અને યમુના ગંગા સૂર્ય ચંદ્ર ઇન્દ્ર બધા દેવતાઓની એને કૃપા મળી જાય. જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ. એની ઉપર કૃષ્ણની રામની કૃપા હોય એની ઉપર 33 કરોડ દેવતાઓની કૃપા વગર માગે મળી જાય. આ છે કૃષ્ણનો જન્મોત્સવ નું રહસ્ય. વિશેષ જન્મોત્સવની કથા અને કૃષ્ણની લીલા કાલે સવારના સત્રમાં થશે, પણ એ પહેલા મહત્વપૂર્ણ કથા જેટલી મહત્વની છે એ જ કથાનો પાર્ટ અંશ છે એનાઉન્સમેન્ટ. અલગ નથી, એનાઉન્સમેન્ટ પણ કથા છે, કથાનો સાર હોય છે. એટલા માટે કથાની મર્યાદા જાળવનારા શ્રોતાઓ એનાઉન્સમેન્ટને પણ લક્ષમાં લે છે. અને કથાના આયોજકોએ આટલી બધી વ્યવસ્થા કરી, ધન લગાડ્યું, તન લગાડ્યું, મન લગાડ્યું, તો પછી આપણને આટલો લાભ મળતો હોય તો આપણે ખાલી એક ધીરજ રાખવાની છે અને એમાંય તે આપણને આનંદ અતિ મળે છે અને વધારે ને વધારે જ્ઞાન, વધારે ને વધારે સુખ શાંતિના ઉપાયો લીલા દ્વારા મળે છે. તો એટલા માટે આવા હરે કૃષ્ણ ભક્ત સમાજને, અને હવે કાલથી આ સમાજ એક નહીં, આપણે બધા એક થવાનું છે. બોલ્યા આન તેન મારું ધરું આડું નવળું ની બધું બંધ, કારણ કે કૃષ્ણનો જન્મ જેના હૃદયમાં થયો હોય ના પછી બધું નો બીજું નો રહે. એમ બધાએ એક મળી સનાતન ધર્મની છત્રની છાયામાં, ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલના છાયામાં રહી અને બધાએ એક મતે વૈષ્ણવ થઈ અને ભગવાનના ગુણગાન લીલાને ગાવી છે, સાંભળવી છે, જીવનમાં ઉતારવી છે અને જીવનને ધન્ય કરવું છે. એટલા માટે હું તમારી સામે આશીર્વાદના રૂપમાં માગું કે તમે બધા કૃષ્ણ ભક્તિને અપનાવો અને ભગવાન કૃષ્ણના નામ કીર્તનને હૃદયમાં રાખો. ભગવાન તમારી રક્ષા કરશે. આજનું સત્ર મહામંત્રથી હું અહીંયા પૂરું કરું છું. તમે ધૈર્ય રાખ્યું એટલા માટે વિશેષ ધન્યવાદ. પણ છતાં ઉત્સવને હજી નંદ ઘેર માનવો હોય તો હજી થોડું ધૈર્ય રાખો. એ પ્રાર્થનાની સાથે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ.
બધા લોકો બેઠા રહે, બહુ સુંદર નિત્ય નાટિકા થશે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મના ઉપલક્ષમાં બહુ સુંદર નૃત્ય નાટિકા, બહુ સુંદર રાસ થશે. બધા લોકો પોતાનું સ્થાન ગ્રહણ કરે, સ્થાન ઉપર બેસે. વિશેષ સૂચના છે, કાળિયાભીડથી કથા મંડપમાં આવવા માટે એક વિશેષ વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેનો સમય સવારે 7:30 વાગે હશે. પાણીની ટાંકી પાસેથી આ વાહન નીકળશે. જેને કાળિયાભીડથી અહીંયા આવવું હોય સવારે 7:30 વાગે પાણીની ટાંકી પાસે ઉપસ્થિત થાય અને વાહનમાં બેસીને અહીંયા કથા મંડપમાં આવી શકે છે. કાલે સાંજે